गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त આજે લગભગ 20 મિનિટ કાર્યક્રમ પૂરો થતા વાર લાગશે, એટલે 8:20 પૂરો થશે. બીજા લોકોને તકલીફ ન પડે, જેને બરાબર 8 વાગે નીકળી જવાનું હોય. તો હવે આપણે વેદ મંત્રો થી શરૂ કરીએ. આજે 6ઠો દિવસ અને કાલે સમાપ્તિ. 6 દિવસ સુધી આવી પહોંચ્યા આપણે, એક જ વાત આપણે કરવાની, છાયા બિંબ બને સ્વયં થતા ઉપાધિ નાશ. 6 દિવસ માં કેટલી ઉપાધિ નાશ કરી નથી શકતા, એ 1-2 દિવસ માં પૂરેપૂરું મનમાં જે કહે એ સાંભળવાનું. તો પૂજ્યભાઈ અશ્વિનભાઈ, આદરણીય જગદીશાનંદજી, એ બધાનું સ્વાગત કરી આપણે. તો ભગવતીભાઈને વિનંતી કરું કે એવો આવીને પૂજ્ય પ્રેમ અમૃતજીનું અભિવાદન કરે, નમસ્કાર કરે. ભગવતીભાઈ દવે સ્નેહલભાઈ શાહ, સ્નેહલભાઈ આવીને જગદીશાનંદજીનું અભિવાદન કરે, प्रणाम करें, उद्धार करें, स्नेह द्वार करें। हरीश भाई अश्विन भाई ने अभिवादन करे, प्रणाम करे, प्रहलाद जी स्वागत करे। धारिणी बहन दवे मुकेश जी अश्विन भाई ने अभिवादन करे। अवधूत चिंतन श्री गुरुदेव दत्त जे लोकोने वेला जवानुं छे, पाछळ बेसवानो प्रयत्न करे, जे बैठा छे ए हवे बे दिवस सांभळवानुं छे, मानी बने एटलुं वधारे सारी रीते सांभळी अने जीवनमां उतारवानो प्रयत्न करे। अवधूत चिंतन श्री गुरुदेव
शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। पूज्य माँ भगवती, पूज्य श्री अरविंद, परम पूज्य प्रातस्मरणीय बापजी, अपनी वच्चे कृपावंत आत्मचेतना साथे उपस्थित रहेला अने आपने सदैव आशीर्वाद पाठवता बापजी, जेमना रोमे रोम मां वास करे छे एवा परम पूज्य बापूजी, भागवत जी ना आचार्य एवा डोंगरे जी महाराज, एवा गुरु लीलामृत, रंग लीलामृत अने दत्त बावनी ना व्यासपीठ ना आचार्य, आत्मानी वाणी ने पूज्य बापजी ना चरणों मां समर्पित भावे वेवड़ावनार आ नवी शताब्दीना संत एवा पूज्य जगदीशानंद जी महाराज, श्री अरविंद ने माताजीना मार्गना अमारा पुरोधा, एकनिष्ठ अने समर्पित साधक पूज्य चंद्रकांत भाई बापजी, अपनी वच्चे सदैव 7 दिवस उपस्थित रहेला बापजीना अनन्य संत अने समर्पित बाळभूतना प्रतिष्ठानना अधिष्ठाता पूज्य सीताराम बापा, आदरणीय आ पर्वना सूत्रधार डॉक्टर इंदुभाई, एमनो समग्र परिवार, आदरणीय नवनीत भाई सारस्वत अने आ मार्गना बापजीना कृपापात्र एवा मारा सहपांथी अने आत्मीय डॉक्टर कुलीन भाई, સુરત થી ખાસ પધારેલા સુધીરભાઈ, અવધૂત ગાથાના નિયામક અને એટલા જ બાપજીના કૃપાપાત્ર માન્ય શ્રી ધનસુખભાઈ, માન્ય શ્રી નીતિનભાઈ, આ પ્રસંગે આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના ડીઆઈજી માન્ય શ્રી ભટ્ટ સાહેબ, આ શહેરના અને સંસ્કાર નગરીના અમદાવાદ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર અને સન્નિષ્ઠ સાત્વિક મહોદયા એવા માન્ય ભાવનાબેન દવે, ડૉક્ટર ઇન્દુભાઈના મેડિકલ પરિવાર સાથે સંકળાયેલા સમગ્ર શહેરમાં દવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા એવા ક્ષેત્રના ભામાશા માન્ય શ્રી ધનાભાઈ શાહ, આપ સર્વે પધારેલ સુજ્ઞ મુમુક્ષુ બાપજીના આ આપણા રંગ પરિવારના સર્વે સાધક ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવાન મિત્રો, સાધનાનો માર્ગ એ જીવનનો માર્ગ છે. શૈશવ પૂરું થઈ જશે આનંદમાં, નિર્દોષતામાં, જીવનને નિરખવામાં, માતા પિતાને એક શ્રેષ્ઠ અવલંબન તરીકે સ્વીકારવામાં, સહેજ ઉપર ઉઠીએ કિશોરાવસ્થા પ્રાપ્ત થશે અને કિશોરાવસ્થા અભ્યાસ ની અભિમુખ થવામાં, જીવનને સમજવાને માટેની માનસિકતા વિકસાવવામાં, અભ્યાસ કરવામાં, કારકિર્દી બનાવવામાં, ડોક્ટર, એન્જિનિયર, આઈટીના નિષ્ણાત, કમ્પ્યુટરના નિષ્ણાત બનવામાં, વૈજ્ઞાનિક બનવામાં, કવિ બનવામાં, મનીષી બનવામાં, સાહિત્યકાર બનવામાં, પ્રાધ્યાપક, ન્યાયાધીશ, એડવોકેટ બનવામાં, અને યુવાની ગૃહસ્થાશ્રમને નિભાવવામાં, સંસારમાં જીવનના મોજ શોખ ભોગ અને વિલાસને પામવામાં પસાર થઈ જશે. વૃદ્ધાવસ્થાનો સમય પ્રાપ્ત થશે, શરીર કામ નહીં કરશે, મન કામ નહીં કરશે, સ્મૃતિને સ્થાને વિસ્મૃતિના શિકાર બની જઈશું અને મૃત્યુની પ્રતીક્ષા કરતા કરતા જીવનમાં આજ દિન સુધી જે નથી અનુભવ્યું એવા ફરિયાદ અને યાતનાના આઘાત પ્રત્યાઘાત શારીરિક, માનસિક અને ચૈતસિક ક્ષેત્રમાં અનુભવવાના મળશે એવી વૃદ્ધાવસ્થા એ પણ ચાલી જશે. મૃત્યુ દરવાજે ટકોરો મારશે, એક હાર્ટ એટેક, બીજો હાર્ટ એટેક, ત્રીજો હાર્ટ એટેક, અનેક રોગના ઉભલા થશે, આ દેહનું પિંજરું એ જર્જરિત થઈ જશે, અને તે વખતે જેનું જીવન ક્યારેય પણ આધ્યાત્મિક બન્યું નથી, જેનું જીવન માત્ર સાંપ્રદાયિક અને ધાર્મિક ભૂમિકાના વમળોની અંદર સ્વગતિને બદલે પરગતિ દ્વારા ગતિશીલ બન્યું છે, એવા જીવનને પરમાત્મા જીવનના અંતિમ દિવસોની અંદર પણ કૃપાવંત થઈને ચેતનાને જાગૃત કરવાનો એક ટકોરો મારે છે. જગતમાં ગમે તે સંપ્રદાયનો માનવી હોય, માનવ જીવનનું આ એક પ્રધાન લક્ષણ છે. જો જીવનનું નિરીક્ષણ કરતા આવડે, જો જીવનનું મૂલ્યાંકન કરતા આવડે, જો જીવનને સહેજ ઉપર ઉઠીને એનું પરીક્ષણ કરતા આવડે, તો પરમાત્મા જીવનનો સ્વભાવ બીજા જન્મની પૂર્વ સંધ્યાએ જે પિંજરામાં આપણે જીવન જીવીએ છીએ ત્યાં જરૂર બતાવે છે. શ્રી અરવિંદ સમજાવે છે કે આ પિંજરાને અને દેહને આત્મા જ્યારે છોડીને જાય છે એ અકસ્માતમાં જાય, કસ્માતમાં જાય, રોગમાં જાય, ભોગમાં જાય, વિલાસમાં જાય, સમાધિ અવસ્થામાં જાય, સંકલ્પની અવસ્થામાં જાય, તપ કરતા જાય, ભગવાનનું નામ લેતા લેતા જાય, પરમાત્માને સભાનતાપૂર્વક સમર્પિત કરીને જાય, તે છતાં ડેથ ઇઝ ડેથ, ઇટ ઇઝ અ પેસેજ ટુ ઇમોર્ટાલિટી. મૃત્યુ એ મૃત્યુ છે, પણ એ પેસેજ છે ઇમોર્ટાલિટી તરફ, અમરત્વ તરફ. એને પરમાત્મા પોતાનો એક આધાર આપે છે. જેવો જન્મ વખતે પરમાત્મા નાભીને ચેનલ બનાવીને, નાભીને પેસેજ બનાવીને માતાના ઉદરમાં 9 માસ સુધી પુષ્ટિ આપે છે, જ્યાં એની સ્મૃતિ છે, ગયા અનેક જન્મોની સ્મૃતિ લઈને આવેલો એ જીવાત્મા માતાના ઉદરમાં 9 મહિના સુધી પ્રાર્થના કરે છે, સંકલ્પ કરે છે, પોતાના આવતીકાલના ભાવિ જીવનની, જન્મ પછીના જીવનની એ બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરે છે. મિત્રો, આવતીકાલનું વિજ્ઞાન આ આત્માની કન્ટિન્યુઇટી, આત્માનું અમરત્વ, ચૈતન્ય શક્તિની સર્વાંગીતા અને ચૈતન્ય શક્તિના ગુણધર્મો, આઇન્સ્ટાઈનની રિલેટિવિટીની માફક ચૈતન્યની રિલેટિવિટી પ્રગટ કરી દેશે. જીવનનો આ સ્વભાવ છે, પરિપૂર્ણ દર્શન થયા વગર પરિપૂર્ણ અવસ્થાનો અનુભવ થતો નથી. પરિપૂર્ણ દર્શન થયા વગર પરિપૂર્ણતા સ્વીકારાતી નથી, અને પરિપૂર્ણ દર્શન થયા વગર ક્યારેય પણ પરિપૂર્ણ બનાતું નથી. અધૂરાપણાની આસક્તિ આપણને અપૂર્ણ રાખે છે, અધૂરાપણાની આસક્તિ આપણને ભ્રમણા પેદા કરે છે, અધૂરાપણાની આસક્તિ આપણને માર્ગ ભ્રષ્ટ કરે છે. ગમે તે પ્રકારનું જીવન જીવી ગયા, કર્માધીન, સંચિત કર્મોને આધીન, અનેક જન્મોમાં અનેક પ્રકારના ઋણાનુબંધની ચૂકવણી આપણે આ જન્મમાં કરતા હોઈએ છીએ, અને તેવા જન્મની અંદર એ ચૂકવણી કરતા કરતા જીવન વ્યતીત થઈ જાય છે. તેમ છતાં પરમાત્મા સ્વતંત્રતા આપે છે, કર્મોનો પરિપાક લણવા છતાં નવું સર્જન કરવાને પરમાત્મા આત્માની દ્રષ્ટિ એ મન ગમે તેટલું કલુષિત હોય તે છતાં પણ તેને આપે છે. પરમાત્માના માર્ગની અંદર, પરમાત્માએ આપેલા પોતાના પિંડની અંદર, પરમાત્માએ આપેલી પોતાની ચૈતન્ય શક્તિના ત્રિવેણી સંગમની અંદર પરમાત્મા સ્વયં જીવનને ગતિ આપે છે. જો આપણી અહમની ગતિ સમાપ્ત થઈ જાય તો પરમાત્માની સમર્પિતતાની ગતિ એ જીવનમાં જીવાય છે, અને કર્મોની ગતિ, સંચિત કર્મોનો ભાવ અને સંચિત કર્મો દ્વારા પ્રગટ થતી વિકૃતિને સ્વયં આત્માની શક્તિ પરાજિત કરે છે. આવો જીવનનો પ્રવાહ અને આ પ્રદેશ, શ્રી અરવિંદે એની વ્યાખ્યા આપી છે કે લાઈફ ઇઝ એન ઇટરનલ ફ્લક્સ ઓફ કોન્શિયસનેસ. આ ચૈતન્યનો પ્રવાહ છે અને તે શાશ્વત પ્રવાહ છે. મૃત્યુથી એ ટૂંકાતો નથી, મૃત્યુથી એ અવરોધાતો નથી, અને મૃત્યુથી એ ક્યારે પણ સમાપ્ત થતો નથી. નાસ્તિકો, બૌદ્ધિકો, કહેવાતા વિદ્વાનો, સ્કોલરો અને પશ્ચિમની સંસ્કૃતિનું અને પશ્ચિમના જગતનું અનુકરણ કરનાર ધૃતરાષ્ટ્રના વારસો, એને ન તો પરમાત્મા સમજાય છે, ન તો જીવન સમજાય છે, ન તો જગત સમજાય છે. અને તે શૈશવ, પ્રૌઢાવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થાના શિકાર બને છે, કારણ કે જીવનમાં જીવનના શિકાર બનીને જીવન જીવે છે. જીવનના સ્વામી બનવાની એને ક્ષણ પ્રાપ્ત થતી નથી, જન્મારો એળે જાય છે. આ વૈવિધ્યસભર જીવનની પરિપાટીમાં જે કોમન ફેક્ટર છે, એ કોમન ફેક્ટર છે મૃત્યુ. ગમે તેવું જીવન જીવે છે એ જીવનને જે અંતિમ અનુભવ થાય છે એ અંતિમ અનુભવ તો મૃત્યુનો છે. શ્રી અરવિંદે મૃત્યુની આ અનિવાર્યતા અને મૃત્યુના આખરી સ્પર્શની વાત સમજાવતા આ સાવિત્રીના દર્શનમાં લખ્યું છે, ધીસ વોઝ ધી ડે વેન સત્યવાન મસ્ટ ડાય. આ તે દિવસ છે જે દિવસે સત્યવાને મરવું પડશે. અને જીવનમાં આપણને મૃત્યુ મરવું પડશે એ સમજાવે છે. જગતના કોઈ સમર્થ વિભૂતિ, જ્ઞાની, તત્વજ્ઞાની, મનીષી, મર્યાદિત અમર્યાદિત, પૌરુષેય અપૌરુષેય, વાસ્તવિક અવાસ્તવિક જીવનનો જીવનાર એ મૃત્યુને ફરજિયાતપણે સ્વીકારે છે, કારણ કે એને સ્વીકારવું પડે છે. અવતાર લઈને આવતો પરમાત્મા સયોગી અને અયોગી કેવલીની સાધના કરનાર કેવલ જ્ઞાની તીર્થંકર, શૂન્યને આત્મસાત કરનાર ભગવાન બુદ્ધ, 20મી સદીના સમર્થ બુદ્ધિવાદી તાર્કિક લોજિક જેનું સાધન હતું, ચૈતસિક સાધન હતું, તેજસ્વી સાધન હતું, બુદ્ધિ પ્રતિભાનું સાધન હતું, અને દુનિયામાં જેણે તર્ક સાથે લોજિક સાથે જીવનને સમજવાનો સમજાવવાનો અને ભારતના સમર્થ અને પરદેશના પણ સમર્થ એવા યુગ પુરુષો સાથે સૂફી દર્શનના ઓલિયાઓને પણ જેણે સાંકળીને જીવનના પ્રવાહને પ્રગટ કર્યો એવા એક સમર્થ વ્યક્તિત્વ રજનીશજીને પણ. મહેશ યોગી હોય કે કૃષ્ણમૂર્તિ હોય, એની બેસન્ટ હોય કે મેડમ ભીખાઈજી કામા હોય, રઝિયા બેગમ હોય કે ઝાંસીની રાણી હોય, જગતના માંધાતા હોય ટાટા બિરલા દાલમિયા હોય, ધીરુભાઈ અંબાણી હોય, જીવનને વિકૃત રીતે જીવનાર ભૂપત બારવટીઓ હોય, જીવનને સમર્થ રીતે જીવનાર યોગાનંદજી મહારાજ હોય, મૃત્યુનો અનુભવ એ દરેકને અનિવાર્ય છે. અને તેમ છતાં જેટલાના મેં આપની સમક્ષ નામ દીધા એમાંના કોઈએ મૃત્યુની પેલે પાર જવાનું વિજ્ઞાન સમર્થ જીવન જીવવા છતાં પ્રગટ નથી કર્યું. આ એક એવો પેસેજ છે જે પેસેજ જાગ્રત થતા માનવને ભયભીત કરે છે, મૃત્યુનો વિચાર માનવને ભયભીત કરે છે, અને ભયભીત થતા આપણે આપણી માનસિક ટ્રેક ગુમાવી બેસીએ છીએ, એ વિક્ષિપ્ત થાય છે એવો અનુભવ કરીએ છીએ. અને વિક્ષિપ્ત માનવને બધું મળી શકે, વિક્ષિપ્ત માનવને વિઝન મળતું નથી. જે સ્વસ્થ છે તેને વિઝનની પ્રાપ્તિ થાય છે, જે સ્વસ્થ છે તેને ચિંતનની પ્રાપ્તિ થાય છે, જે સ્વસ્થ છે તેને માનસિકતાની ઊંચાઈની પ્રાપ્તિ થાય છે, જે સ્વચ્છ છે તેને ગમે તેવું જીવન જીવવા છતાં માનવત્વના શિખરના દૂર તો દૂરથી પણ દર્શન થાય છે. જો જીવનના પ્રવાહને બદલતા આવડે તો મૃત્યુના અનુભવને બદલી શકાય છે. જો જીવનના પ્રવાહને બદલતા આવડે તો મૃત્યુની ઓળખાણ થઈ શકે છે. જીવનના પ્રવાહને બદલતા આવડે તો દેહ અને આત્માના સંયોજનની કર્મભૂમિનો, એની ક્ષિતિજો સાથે, એની બાઉન્ડરી સાથે, એની બોર્ડર સાથે, એની મર્યાદા સાથે આપણને વૈજ્ઞાનિક અહેસાસ થાય છે. જીવનનો ભોગ બનનાર જીવનને ઓળંગી શકતો નથી. જીવનનો નિરીક્ષક જીવનનું મૂલ્યાંકન કરી શકે છે, અને જીવનનું મૂલ્યાંકન થતા જીવનને સદગતિની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ પામીશું ને સાતમા સ્વર્ગમાં પહોંચી જઈશું, મૃત્યુ પામીશું ને જન્નતમાં જતા રહીશું, મૃત્યુ પામીશું અને પેરેડાઇઝ મળી જશે, મૃત્યુ પામીશું અને નિર્વાણ મળી જશે. એ નિર્વાણ જીવતા જીવતા જે પામી શકે એ સમાધિ અવસ્થા છે, એ વિતરાગની અવસ્થા છે. મૃત્યુને જે જીવનની જેમ પોતાને આશ્રિત બનાવી શકે અને પ્રતિક્ષણ જે જીવન અને મૃત્યુના રથમાં બેસીને જીવનને મેક્સિમમ વેલોસિટી અને એબ્સોલ્યુટ મોબિલિટી આપી શકે તેનું નામ વિતરાગ. બાપજીએ આપી છે. જગતમાં એણે આ જીવનનો આશ્લેષ પ્રગટ કર્યો છે અને તેને નામ આપ્યું છે અવધૂત. અવધૂત એટલે અઘોરી નહીં, અવધૂત એટલે ગંજેરી નહીં, અવધૂત એટલે જીવનથી નાસીપાસ થઈને ધૂળમાં અને રાખમાં અળોટતો નહીં. અવધૂત એટલે જેનો આત્મા દેખીતા જીવન કરતા અનેક ઉત્તુંગ શિખરોને એક જ જીવનમાં સર કરી બેઠો છે, જેણે એક જીવન જન્મની અંદર 100 જન્મને સાર્થક કર્યા છે, તેનું નામ અવધૂત. જ્યાં જ્ઞાન, કર્મ અને સમર્પિતતા એની ત્રિવેણી પ્રતિક્ષણ જીવાતી હોય છે, અમારા એક શ્રી અરવિંદના માતાજીના માર્ગે ચાલનાર ગુજરાતના મૂર્ધન્ય કવિ એકનિષ્ઠ સુંદરમજી સાધક હતા. આપના અમદાવાદમાં એમનું નિવાસસ્થાન છે અને પોતાના નિવાસસ્થાનને જેમણે સેન્ટર તરીકે, શ્રી અરવિંદના કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે, એ સુંદરમજી પોતાના અંતિમ દિવસોમાં જીવનના રહસ્યને કંઈક પામવાનો અહેસાસ પ્રગટ કરે છે. અને તે અહેસાસ પ્રગટ કરતા પોંડિચેરીમાં શ્રી અરવિંદની સમાધિ છે. નીચે શ્રી અરવિંદના દેહને સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યો છે, જેના પર સુપ્રામેન્ટલ અતિ મનસની ચેતનાનું અવતરણ થયું 1950 ની 5મી ડિસેમ્બરને દિવસે, અને સતત 111 કલાક સુધી મેડિકલ સાયન્સનું આ સૌથી મોટામાં મોટું ચમત્કારિક દર્શન કે ક્યાંય કોઈ બોડીમાં ડિકમ્પોઝિશન ન થયું, કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા વગર 5મી ડિસેમ્બર 1950ને દિવસે 20મી સદીના મધ્યાને શ્રી અરવિંદના દેહે આ મૃત્યુના અનુભવને સ્વાંત સુખાય અને સ્વયં સિદ્ધ અનુભવ તરીકે સ્વીકાર્યો. અને 111 કલાક સુધી 5મી ડિસેમ્બર 1950 થી 9મી ડિસેમ્બર 1950 સુધી એ દેહની ઉપર એ અતિ મનસનો પ્રકાશ પ્રકાશિત રહ્યો. અનેક સૂર્યો પ્રકાશે એવો પ્રકાશ એ બોડીની ઉપર જગતના અનેક મૂર્ધન્ય માનવીઓએ, જગદીશચંદ્ર બોઝ, ડોક્ટર સીવી રામન, ડોક્ટર રાધાકૃષ્ણન, લક્ષ્મણ સ્વામી, મુદલિયાર, શ્રીનિવાસ આયંગર, જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, કામરાજ, નાદર, જગતના શ્રેષ્ઠ માનવોએ એના પ્રત્યક્ષ આંખોએ દર્શન કર્યા. બધા યોગી નથી, બધા સાધક નથી, આ બધા આધ્યાત્મમાં શ્રદ્ધા ધરાવનાર, સાધનામાં શ્રદ્ધા ધરાવનાર, તપમાં શ્રદ્ધા ધરાવનાર, નાસ્તિક જેવા દેખાતા જવાહરલાલ નહેરુ પણ આનંદમય માના શિષ્ય હતા. એમણે આ દર્શન કર્યા છે અને 111 કલાક સુધી એ પ્રકાશ અવિરત રીતે શ્રી અરવિંદના દેહમાંથી પ્રગટ થતો રહ્યો. શ્રી અરવિંદના ફ્રેક્ચર થયેલા તે સમયના થાપાની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર સન્યાલ વિદ્વાન ડોક્ટર હતા, સફળ ડોક્ટર હતા. એમણે માતાજીને પ્રશ્ન કર્યો કે મધર, આ બધા જ માણસોને, હજારો માણસો આવીને દર્શન કરે છે ને બધા જ કહે છે કે આ પ્રકાશના દર્શન થાય છે ને મને કેમ નથી થતા? માતાજીએ કહ્યું કે તારે જોઈને શું કામ છે? તે કે ના, પણ બધાને દર્શન થાય છે ને મને કેમ થતા નથી? મારે પણ દર્શન તો કરવા જ છે માતાજી. અને માતાજીએ ડોક્ટર સન્યાલના માથા પર હાથ મૂક્યો અને શ્રી અરવિંદના દેહથી 3 ફૂટ દૂર ઉભા રહેલા શ્રી અરવિંદના આ ફ્રેક્ચરના ની અવસ્થાની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર સન્યાલને પ્રત્યક્ષ આંખોએ એ પ્રકાશના દર્શન થયા. અનેક ગણો પ્રકાશ જેની કોઈ કક્ષા નથી, કક્ષા ઉપરની અવસ્થાનો આ પ્રકાશ દેહ પર ક્યારે સંભવિત ન હોય એવા પ્રકાશના ડોક્ટર સન્યાલે પ્રત્યક્ષ આંખોએ દર્શન કર્યા. ન જોવાયું ત્યારે માતાજીને પ્રાર્થના કરી કે આ જોઈ શકાતો નથી પ્રકાશ. અને મધરે પોતાનો હાથ તેમના મસ્તક પરથી લઈ લીધો અને ડોક્ટર હતા તેવા પાછા સ્વસ્થ થઈ ગયા. આ આપણી સદીની બનેલી ઘટના છે. આ મૃત્યુની શ્રેષ્ઠતમ પ્રાસાદિક ઊંચાઈ આ અવસ્થાના પણ જેણે દર્શન કર્યા, આ અવસ્થાના જે સાક્ષી રહ્યા અને આ અવસ્થાના અવતરિત કરનાર આવતીકાલના યોગેશ્વરની સાધના જેણે એમના સાનિધ્યમાં રહીને કરી એવા ગુજરાતના આપણા મૂર્ધન્ય કવિ સુંદરમજી એમના અંતિમ દિવસોમાં મૃત્યુની પ્રતીક્ષા કરતા ગાયું છે. આ જીવનનો યથાર્થ પ્રવાહ છે, આ જીવનનો યથાર્થ માર્ગ છે, આ જીવનનો વાસ્તવિક માર્ગ છે, આ જીવનની આધ્યાત્મિક યાત્રા છે, આ પિલગ્રીમની અવસ્થા છે. કવિ સુંદરમજીએ ગાયું, એક કણરે આપો મારા રાજ, આખો મણ નહીં માંગુ, એક કણરે આપો મારા રાજ. ભગવાન તમારી પાસે માગી માગીને હું શું માગી શકું, મણ ઝીલાય એવી મારી કોઈ અવસ્થા નથી. જીવનનો સ્વામી જીવનમાં જીવે છે અને પરિપૂર્ણ રીતે ધારણ કરવો, પરિપૂર્ણ રીતે અનુભવવો, પરિપૂર્ણ માત્રામાં એનું વજન ઉંચકવું એ પંચમાભૂતના પિંડની શક્તિ નથી. જ્યાં સમય વામણો પુરવાર થાય, કાળ પણ સમાપ્ત થઈ જાય અને જીવનની ક્ષિતિજો જ્યાં ટૂંકી પડે, એવા ચૈતન્ય તત્વને એના પરિપૂર્ણ પરિમાણની અંદર પામવું એ અસંભવિત છે. એવા સમયની અંદર, એવા આયુષ્યના પ્રવાહની અંદર ભગવાન તારી પાસે હું શું અપેક્ષા રાખી શકું. એક કણરે આપો મારા રાજ, આખો મણ નહીં માંગુ, એક કણરે આપો મારા રાજ. તું એક કણ આપી દે. આખો રે ભંડારો મારો એ રહ્યો, તારે આપેલા એક કણને હું ભંડાર સમજીને સ્વીકારી દઈશ, કારણ કે એ જ મારી અવસ્થા છે, એ જ મારી પાત્રતા છે. પાસેરમાં સવાસેર સમાઈ નથી શકતું. સુંદરમજીએ ગાયું માતાજીની સમાધિ પર માથું મૂકીને, એક ક્ષણરે આપો મારા રાજ, આખો દી નહીં માંગુ, એક ક્ષણરે આપો મારા રાજ. ભગવાન આ જન્મારામાં ઘણું બધું તે આપ્યું, પ્રતિષ્ઠા આપી. સુંદરમજીની આકૃતિ પણ ખૂબ હેન્ડસમ હતી. સામાન્ય જન સમુદાયમાં જન્મેલા, લુહારના કુટુંબમાં જન્મેલા એ લોખંડને સુવર્ણ બને એવા પારસ મણીને જીવતા જીવતા ધારણ કર્યો. અને સમાધિ પર માથું મૂકીને માંગણી કરી, જાત પાતની તને ન ચીડ, આત્માની પાત્રતા છે જેને કોઈ રંગ નથી, આત્માની પાત્રતા છે જેને કોઈ અભરછેટ નથી, આત્માની પાત્રતા છે જેમાં માત્ર ને માત્ર સેન્ક્ટિટી, સિન્સિયરિટી એન્ડ વાઇટ ઇન્ફિનિટી જ ત્રિગુણાત્મક પ્રકૃતિ તરીકે જીવે છે. એને આ દ્રષ્ટિ લાધી અને સમાધિ પર માથું મૂકીને કહું, જેવું જીવન જીવાયું માં એવું મેં જીવન જીવવાનો પ્રયાસ કર્યો, તારા ચરણોમાં સમર્પિત થઈને મેં આ મારું જીવન વિતાવ્યું. સમર્થ કારકિર્દી, કવિ તરીકેની સમર્થ કારકિર્દી. આપ યાત્રાનો એમનો કવિતાનો સંગ્રહ વાંચો, વસુધાનો એમનો કાવ્ય સંગ્રહ વાંચો. શબ્દની ઊંચાઈ, વિચારની ઊંચાઈ, ચેતનાની ઊંચાઈ, વિભાવનાની ઊંચાઈ, જીવનના નિરીક્ષણની ઊંચાઈ ને આપને દર્શન થઈ જશે. આયુષ્ય નહીં માંગ્યું, 100 વર્ષ સતાયું ભવ એવો આશીર્વાદ આપ માં. હું 100 વર્ષ જીવું, 1000 વર્ષ જીવું, 5000 વર્ષ જીવું એવો કોઈ આશીર્વાદ માંગ્યો નથી. એક ક્ષણરે આપો મારા રાજ, આખો દી નહીં માંગું, એક ક્ષણરે આપો મારા રાજ. તું મને એક જ ક્ષણ આપ માં. કઈ ક્ષણ? મેં તને ઓળખી ભગવાન, મેં તને જીવતા જાગતા જોયો ભગવાન, મેં તારા ચરણોની અંદર શરણાગતિનો જેવો છે તેવો મારો આ પાપી પિંડ તને પ્રસાદ તરીકે સમર્પિત કરવાની માટેનો મેં આયામ કર્યો એ તે મને દ્રષ્ટિ આપી, અને એ દ્રષ્ટિએ હું તારા ચરણો સુધી દોડતો આવ્યો, અને જે ક્ષણનો આનંદ મેં નિજાનંદ અખંડાનંદ બ્રહ્માનંદ અને પરમાનંદ તરીકે માણ્યો, એની એક ક્ષણ તું મને આ જન્મમાં આપી એવી અનેક જન્મોમાં આપજે. એક ક્ષણરે આપો મારા રાજ આખો દી નહીં માંગું, એક ક્ષણરે આપો મારા રાજ આખો રે જન્મારો મારો એ રહ્યો, આ મારો આખો જન્મારો બની જાય એવી એક ક્ષણ આપજે. અને એવી એક ક્ષણની એવી એક ઘડીની જન્મો સુધી મને તું પ્રસાદી આપજે. આ મૃત્યુ પહેલાની અવસ્થા છે, આ મૃત્યુ પહેલાની પ્રાપ્તિ છે, આ મૃત્યુ પહેલાનું વરદાન છે જે મૃત્યુને વરદાન બનાવી શકે. ભગવાનનો સ્પર્શ મૃત્યુને વરદાન બનાવી શકે, ભગવાનનો સ્પર્શ મૃત્યુને સ્વૈચ્છિક બનાવી શકે, ભગવાનનો સ્પર્શ મૃત્યુને વાસ્તવિક બનાવી શકે, ભગવાનનો સ્પર્શ જીવનની બધી જ આસક્તિઓને ખાલી કરીને એક એવા પ્રકારની આપણી આકૃતિ બનાવી શકે જેને શ્રી અરવિંદે ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ કહ્યું છે. આપણું ચૈતન્ય એ ફેધમલેસ ઝીરો બની જાય જેમાં આખો ને આખો પરમાત્મા મૃત્યુ સમયે પણ આવીને સમાવિષ્ટ થઈ જાય, અને એવી અવસ્થાએ પહોંચેલો આત્મા જ્યારે આ પંચમા ભૂતના પિંજરાને છોડીને જાય છે તે વખતે એને વલોપાત થતો નથી, એને વ્યથા થતી નથી, એને આક્રોશ પેદા થતો નથી, એને અસંતોષ પેદા થતો નથી, એને જીવન જીવવાનો શ્રેષ્ઠ ઓળખાર આવે છે. આ અમરત્વનો પ્રસાદ છે. સ્વરૂપ મૃત્યુનું છે, ઊંચાઈ અમરત્વની છે. સ્વરૂપ મૃત્યુનું છે, ગુણધર્મ અમરત્વનો છે. સ્વરૂપ મૃત્યુનું છે, ચૈતસિકતા અમરત્વની છે. જે જ્યોતિ ક્યારેય બુઝાતી નથી. અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો નૈનમ છિનંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, જેને શ્રી અરવિંદે સુપર કોન્શિયસનેસ કહી, એ આત્માનું તત્વ. અને એ અવસ્થાએ બાપજી પોતાની આ સ્થિતિનો અહેસાસ હરદ્વારમાં ખુરશી પર બેઠા બેઠા પોતાના ત્રણ ચાર અંતેવાસીઓની સાથે જન સમુદાયથી લોકોથી પોતાના જ પરિવારને પોતાનો પરિવાર અને આત્મીય પરિવાર માનેલો એ બધાથી દૂર કોઈ નિર્જન સ્થળે જઈને, અને નિર્જન એટલે વિતરાગની ઊંચામાં ઊંચી ઊંચાઈ, નિર્જન એટલે લોકોથી દૂર નહીં, નિર્જન એટલે કોઈ જંગલની અવસ્થા નહીં, કોઈ જંગલમાં જઈને નહીં, નિર્જન એટલે જ્યાં પોતાના તાણાવાણા જીવનના પ્રવાહ ક્યાંય કોઈ પણ પરિસ્થિતિ ઉપર આસક્ત ન બને, એ તમામ પ્રકારની આસક્તિઓથી મુક્તિ મળી ગઈ હોય એવી કોઈ અવસ્થાએ રંગ અવધૂત બાપજીએ હરિદ્વારની અંદર પોતાનો દેહ છોડ્યો. મેં તમને શ્રી અરવિંદના દેહના ત્યાગની ઘટનાની વાત કરી, બાપજીએ પોતાનો દેહ છોડ્યો હરદ્વારમાં જઈને, અને ત્યાં આજુબાજુમાં બેઠેલાને બાપજી પ્રશ્ન પૂછે છે, કેટલા વાગ્યા કેટલા વાગ્યા? અરે જે કેટલા વાગ્યાનો પ્રશ્ન પૂછી શકે એ આંતરચેતનાની અંદર પ્રબુદ્ધ છે. જે કેટલા વાગ્યાનો પ્રશ્ન પૂછી શકે એ આંતરચેતનાની અંદર બુદ્ધત્વને સ્થિર કરી ચૂક્યા છે. જે પોતે કેટલા વાગ્યાનો પ્રશ્ન પૂછે ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડની અવસ્થાને ધારણ કરે છે. જે કેટલા વાગ્યા એ પ્રશ્ન પૂછે અને ઓમ ઓમ બોલે એ ઓમકારની આખીને આખી અવસ્થાને એ એક ક્ષણની અંદર જીવી રહ્યો છે. સમય નથી મિત્રો, તમારી આગળ મૃત્યુનું વિજ્ઞાન કેટલી ઊંચાઈ પર રજૂ કરી શકાય. મૃત્યુમાં જેણે અવધૂતિ આનંદનો અનુભવ કર્યો, મૃત્યુમાં જેણે અવધૂતિ આનંદને પ્રગટ કર્યો, મૃત્યુની અંદર જેણે અવધૂતિ આનંદની મીમાંસાને વિજ્ઞાનને પ્રગટ કર્યું, જીવન જીવવું હોય તો તેને તેને ભુંજીથાની ચરમસીમાને ધારણ કરવી પડે, અને જે ચરમસીમાને ધારણ કરી શકે એ ભગવાન છે. આ ઊંચાઈ અને ઊંડાઈનું ડાયમેન્શન છે. આપણે તો ત્રણ ડાયમેન્શનલની રિયાલિટીનો અનુભવ કર્યો, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સાથે ઊંડાઈનો અનુભવ છે. આ વ્યાપને ધારણ કરવાની યાત્રા છે. આ ઊંચામાં ઊંચી ઉત્તમ ઊંચાઈને માપવાને માટેનું મેઝરમેન્ટ છે. આ ઊંચાઈનું પેરામીટર છે. જ્યાં જગતની દ્રષ્ટિ વામણી પડે એવી આ પરાદ્રષ્ટિનો પ્રયોગ છે. અને નિયત મોમેન્ટ, નિયત સમય, જેને રંગ અવધૂત બાપજીએ પોતાના મૃત્યુથી દીક્ષા આપી, સમયને દીક્ષા આપે પરમાત્મા અને સ્થળને પવિત્ર બનાવે તે પરમાત્મા, જીવનને જે દિવ્ય બનાવે તે પરમાત્મા અને જીવનને જે પરમાત્માનું સ્વરૂપ આપે તે પરમાત્મા. સમય શ્રેષ્ઠ બની ગયો. ગંગાનો કિનારો તો પવિત્ર જ છે, નર્મદાના કિનારે જેણે અવધૂતિ આનંદ પ્રાપ્ત કર્યો, ભગવાનનો આનંદ પ્રાપ્ત કર્યો, ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિને ધારણ કરી દત્તાત્રેયની પ્રકૃતિની શાશ્વતીને જેણે નરેશ્વરના ધામમાં ચરિતાર્થ કરી, એણે ભારતની પરંપરા, ભારતના વેદાંત ધર્મનોની ગંગોત્રી, ભારતના વેદાંત ધર્મની ઉપાસનાનું પવિત્રતમ સ્થાન એ સ્પેસ આઇન્સ્ટાઈનની ઉપરનું, અને તે પવિત્ર ભૂમિની અંદર એણે ઓમકારનો સંકલ્પ કર્યો. અને ઓમકારનો સંકલ્પ કર્યો ત્યાં બધા જ ધર્મોનો સમન્વય થઈ ગયો. કુરાને શરીફમાં અને ઇસ્લામના દર્શનમાં પણ અલ્લાહ સૂક્ત છે, અને અલ્લાહ સૂક્તમાં પણ ઓમકારનો પરોક્ષ રીતે અનુભવ પ્રગટ કરવામાં આવ્યો છે. ક્રિશ્ચિયાનિટીમાં પણ ઓમકારનો પરોક્ષ રીતે અનુભવ પ્રગટ કરવામાં આવ્યો છે. દંપતના દર્શનમાં પણ ઓમકારનો પરોક્ષ રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. અને ભારતના દર્શનમાં, જૈન દર્શનમાં, વેદાંત દર્શનની અંદર ઓમકાર એ દરેક મંત્રના પુરોધા તરીકે આગળ ચાલે છે. ઓમકાર એ સાધનાના ગણધર છે, ઓમકાર એ સાધનાનો સ્વામી છે, ઓમકાર એ સાધનાનો ભૂમિયો છે, ઓમકાર એ સાધનાનો રક્ષક છે, ઓમકાર એ સાધનાની અનુભૂતિનું સર્વે સર્વા અને સર્વશ્રેષ્ઠ ઉત્તુંગ શિખર છે. નાસ્તિક એવા સ્વામી દયાનંદ સરસ્વતી મૂર્તિ પૂજામાં નહોતા માનતા. આર્ય સમાજિસ્ટ દર્શન જેણે પ્રગટ કર્યું એ સ્વામી દયાનંદ સરસ્વતીએ સમજાવ્યું કે આખા બ્રહ્માંડનો આકાર, સમગ્ર બ્રહ્માંડ જે દેખાય છે અને નથી દેખાતું, એ સમગ્ર બ્રહ્માંડનો આકાર ઓમકાર જેવો છે. તગડાનો ઉપરનો કર એ ઉર્ધ્વલોક છે, અને તગડાનો નીચેનો કર એ સપ્ત પાતાળની ચેતનાનો પ્રદેશ છે. તગડાનું મધ્યબિંદુ એ આ પૃથ્વીલોક છે, મર્ત્યલોક છે, જ્યાં મૃત્યુ એ વાસ્તવિક છે, મૃત્યુ એ મસ્ટ છે, મૃત્યુ એ અનિવાર્ય છે, મૃત્યુ એ જીવનને પ્રાપ્ત થનારી એકમાત્ર સર્વશ્રેષ્ઠ ઘટના છે. દુઃખદ નહીં, યાતનાજનક નહીં, ભયાનક નહીં. સાધનાની ઊંચાઈનો પ્રસાદ એક ક્ષણમાં જે આપી શકે એવા પ્રકારનો સમર્થ સમય, તે સમર્થ સમય તે મૃત્યુનો સમય છે. જન્મ દરમિયાન જો પ્રાર્થના કરવી હોય ભગવાનને, તો એક જ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, જીવી તો મેં જાણ્યું પણ મારા મૃત્યુને તું ઉજળું બનાવી દેજે. જીવવું મિત્રો સહેલું છે, મૃત્યુ બહુ દુષ્કર છે. એને પામવાને માટે સાધના સિદ્ધ થાય તો મૃત્યુ સ્વૈચ્છિક બને, અને સાધના સિદ્ધ થાય તો મૃત્યુ દિવ્ય બને, સાધના સિદ્ધ થાય તો મૃત્યુ પ્રાસાદિક બને, સાધના સિદ્ધ થાય તો મૃત્યુ પણ અંધકારનો પ્રદેશ હોવા છતાં તેજસ્વી બને. બાપજીનું જીવન જે પ્રકારનું હતું એ જીવનને સમજવા માટે બાપજીના આ મૃત્યુની ઘડીને સમજવી અનિવાર્ય આવશ્યક છે. જેણે જોઈ તેને આપણે અહીંયા બેઠા બેઠા આત્માની વંદના, કોટી કોટી વંદના કરીએ કે બાપજીએ તેને પોતાના અંતેવાસી તરીકે પોતાની પાસે બેસાડ્યા. મહાવીર સ્વામી ભગવાને જે દિવસે દેહ છોડ્યો તે દિવસે એના પોતાના પ્રિય પાત્ર એવા ગૌતમ સ્વામીને કહ્યું કે તું બહાર જા, તું આ જગ્યાએ જા. ગૌતમ સ્વામીને એને દૂર મોકલી આપ્યા, કારણ કે પોતાની છેલ્લી આસક્તિ, પોતાના શિષ્ય પરત્વેનો પ્રેમ, પોતાના શિષ્ય પરત્વેનો અનુરાગ, જે શિષ્યને પોતે પોતાનું સર્વસ્વ આપ્યું છે તેના પ્રત્યેની આંતર ચેતનાના તંતુનું જોડાણ એને પણ છોડવાને માટે જે વિતરાગ કહેવાયો, જે તીર્થંકર કહેવાયો, જે કેવલ જ્ઞાની કહેવાયો, એ મહાવીર સ્વામી ભગવાને ગૌતમ સ્વામીને દૂર મોકલી દીધા. એની સ્મૃતિ એના સ્મૃતિ પટ પરથી સમાપ્ત થઈ ગઈ. એને સ્મૃતિ ન રહી જીવનની કોઈ પણ પ્રકારની આસક્તિની. મેં સાધના કરી છે, મેં વિતરાગ ધર્મ સ્વીકાર્યો છે, મેં અવધૂતિ ધર્મ સ્વીકાર્યો છે, મેં આ તપશ્ચર્યા કરી છે, મેં ભગવાન દત્તાત્રેયને સ્વીકાર્યા છે, મેં વાસુદેવાનંદ સ્વામી સરસ્વતી મહારાજને આરાધ્યા છે, મેં મારા ત્રણે ત્રણ ગુરુની ત્રિવેણી ચેતનાને મારી ચેતનામાં સ્થિર કરી છે. બાપજીએ કોઈનું નામ દીધું નથી, બાપજીએ માત્ર ઓમકારનું જ નામ કર્યું. આ વિતરાગ અવસ્થાની સર્વશ્રેષ્ઠ ઊંચાઈ. આપ તો સાક્ષી છો મિત્રો. બાપજી યાદ કરી શકાવત ભગવાન દત્તાત્રેયને? બાપજી યાદ કરી શકાવત વાસુદેવાનંદ સ્વામી મહારાજને? બાપજી યાદ કરી શકાવત શ્રીપાદ વલ્લભ સ્વામીને? બાપજી યાદ કરી શકાવત ઋષિ સરસ્વતી સ્વામી મહારાજને? બાપજીએ કોને યાદ કર્યા? બાપજી યાદ કરી શકાવત તપસી તત્વમસીએ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ. તપસીને યાદ કરી શકાવત બાપજી? પ્રેમ અવધૂતજીને યાદ કરી શકાવત બાપજી? મોદી કાકા દાસ કાકાને યાદ કરી શકાવત બાપજી? નરેશ્વરને યાદ કરી શકાવત બાપજી? નર્મદાના તટને યાદ કરી શકાવત બાપજીએ? જીવનની અંદર માણેલી, જાણેલી, અનુભવેલી અનેક ઘટનાઓ. પ્રથમ પંક્તિના દેશભક્ત હતા, હિન્દુસ્તાનની પવિત્ર ધરતીને અને ભારત માતાની ગરિમાને યાદ કરી શકાવત બાપજી? ઓમકારનું રટણ કરે છે, કારણ કે એનો આત્માનો તંતુ એ ઓમકાર સાથે જોડાયો છે, જેને શ્રી અરવિંદે ફેધમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ કહ્યું છે. અને તે અવસ્થાએ બાપજીએ સમય થયો અને ક્યાંય કોઈને જોયા વગર બાપજીએ સમય થયો એવી જ્યારે એમની આજુબાજુમાં બેઠેલા ત્રણ ચાર જણે જયારે વાત કરી કે બાપજી આટલા વાગ્યા, બાપજી આટલા વાગ્યા, બાપજી આટલા વાગ્યા, બાપજીએ પોતાનું મહત્વ બતાવવા માટે આ ઘટના પ્રગટ કરી નથી. બાપજીએ પોતાના આત્માની આ પ્રસાદી જગત જીવી શકે, જાણી શકે, માણી શકે અને આવતીકાલે એ માર્ગે ચાલી શકે એટલા માટે પોતાના પરિવારને હરદ્વારમાં બેઠા બેઠા નરેશ્વરને યાત્રાધામ બનાવીને નરેશ્વરની ભૂમિમાં જેણે માથું મૂક્યું છે એવા લાખો અને કરોડો લોકોના આત્માના આ રાજમાર્ગનું નિર્માણ કરવાને માટે આ ઘટનાનું સર્જન કર્યું છે. આ પરિપ્રેક્ષ્યની અંદર જો બાપજીની આ અવસ્થાને આપ સમજવાની કોશિશ કરો તો વિતરાગની હાઈટ, વિતરાગની ઊંચાઈ જીવનમાં કઈ હોઈ શકે એનો આપણને અંદાજ આવી શકે એમ છે. આ વિતરાગ અવસ્થા છે. ભગવા પહેરી દીધા, સંસાર છોડી દીધો, રુદ્રાક્ષની માળા પહેરી દીધી સોનાની માળાને બદલે, સ્ત્રી અને પરિવારને છોડી દીધા, એ વિતરાગ અવસ્થા નથી. મન જેનાથી કલુષિત થાય, દેહ જેનાથી કલુષિત થાય, પરમાત્માએ આપેલો આઈન્સ્ટાઈન જેને રિલેટિવિટી કહે છે એવો ટાઈમ અને સ્પેસના ડાયમેન્શનનો આ પ્રવાહ જ્યાંથી કલુષિત થાય, અને કલુષિત એટલે પાપી નહીં, કલુષિત એટલે અંધકારી તમસગ્રસ્ત નહીં, કલુષિત એટલે વિચલિત વિક્ષિપ્ત. જે માર્ગ છે આત્માની ગતિનો, જે માર્ગ છે આત્માની ઉત્ક્રાંતિનો, જેને શ્રી અરવિંદે સાયકિક ઇવોલ્યુશન કહ્યું, એ સાયકિક ઇવોલ્યુશનનો માર્ગ જ્યાંથી વિચલિત થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય, અવરોધાય, એવા તમામ પ્રયોજનો, એવી તમામ પ્રોબેબિલિટી, એવી તમામ પોસિબિલિટી એ સ્પર્શે પણ નહીં એવા પ્રકારની જે અવસ્થા, એ અવસ્થા એ વિતરાગની અવસ્થા છે. બાપજીએ તે જીવી બતાવી, માણી બતાવી, અને એ પ્રકૃતિ એ ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિનું લક્ષ્યાર્થ છે. ચોવીસ ગુરુ કર્યા ભગવાન દત્તાત્રેય, ચોવીસ પરિમાણોને એક જ ચેતનામાં ધારણ કર્યા, અને એ પરિમાણોને ધારણ કરનારી જે પ્રકૃતિ એ શાશ્વત બની જાય. મેટર પણ શાશ્વત અને સ્પિરિટ પણ શાશ્વત, કારણ કે સ્પિરિટ એ મેટરનું સ્વરૂપ છે. મેટર અને સ્પિરિટનું આ જંકશન તે મૃત્યુ છે. જૈન દર્શન પ્રમાણે સહયોગી અને અયોગી કેવલીની અવસ્થા મેં આપને કહું છે, ફરી વખત એક સહેજ યાદ કરાવું. વાર્તા યાદ રહી જાય, કથા યાદ રહી જાય, ઘટના યાદ રહી જાય, આપણને મનના પ્રદેશ પર જે સ્વીકાર આવી જાય તે યાદ રહી જાય. મેં આપને કહું છે કે મહાવીર સ્વામી ભગવાને માણેલી દિવાળીના દિવસની આ એક ક્ષણ, સહયોગી અને અયોગી કેવલીની અવસ્થાની વચ્ચેની એક ક્ષણ, જેને ભગવતિક સૂત્રની અંદર એક ઇમોર્ટલ મોમેન્ટ કહી છે. જૈન દર્શનનો ભગવતી સૂત્ર એ અતિશય પ્રગલ્ભ ગ્રંથ છે. એની એ મોમેન્ટ રંગ અવધૂત બાપજીના જીવનનો સ્પાન છે. એ મોમેન્ટ એ રંગ અવધૂત બાપજીના જીવનનું આયુષ્ય છે. એ મોમેન્ટ એ પાંડુરંગ વળામેથી શરૂ થયેલી આ જીવન યાત્રા અને ઓમકારમાં સમાપ્ત થતી જીવન યાત્રાનો પ્રવાહ છે. ઓમકારનો સ્વામી શાશ્વત છે તો ઓમકારને ધારણ કરનાર પણ શાશ્વત છે. ઓમકારનો સ્વામી શિવ છે તો ઓમકારને ધારણ કરનાર પણ શિવ છે. ઓમકારનો સ્વામી એ અમરત્વનો અધિકારી છે અને અમરત્વનો અધિષ્ઠાતા છે. તો માટીની અંદર ઓમકારનું જીવન જીવીને મૃત્યુના સમયે ઓમકારને સમર્પિત થનાર એ માનવી માટીનો હોવા છતાં પણ તે શિવ છે. આ વિતરાગની અવસ્થા છે અને વિતરાગની અવસ્થાએ જીવનનો પ્રભાવ જે પ્રગટ થયો એ બાપજીએ અવધૂતિ આનંદમાં જેમ જેમ માઇલસ્ટોન આવતા ગયા તેમ તેમ આપણી વચ્ચે પ્રગટ કર્યો છે. આ જંકશન છે, આવતીકાલના યુગને માટે ટાઈમ અને ટાઈમલેસનું જંકશન છે, જ્યાં મેટરનો સમય પૂરો થાય છે, ચૈતન્યનો સમય પ્રારંભ થાય છે. નવી મેટરનું સર્જન કરવાને માટે, નવા જન્મની મેટરનું સર્જન કરવાને માટે પરમાત્માએ આપેલી ભાગવત શક્તિના પ્રાદુર્ભાવને માટેની ગંગોત્રી સક્રિય થાય છે. વોલ્કેનો આપ જાણો છો, જ્વાળામુખી સક્રિય થાય ત્યારે તે લાવા ઓકે છે, લાવા પ્રગટ થાય છે. પૃથ્વીનું જે અંતરતમ સ્વરૂપ છે તે પ્રગટ થાય છે બહાર, અને બહાર પ્રગટ થાય ત્યારે એ લાવા ચોગરદમ ફેલાય છે, આતંક ફેલાવે છે. વિસ્ફોટ થયો આ જ્વાળામુખીનો, પણ ચેતનાનો જ્વાળામુખી, ચેતનાનો આ પ્રવાહ, ચેતનાની ગંગોત્રી. અને જ્વાળામુખી શબ્દ વાપરવો યોગ્ય નથી. એ ચેતનાની ગંગોત્રી, ચૈતન્યની ગંગોત્રી જ્યારે સક્રિય થઈને પ્રગટ થાય છે ત્યારે નિર્મળ પવિત્ર, જેને શ્રી અરવિંદે વ્હાઇટ સિન્સિયરિટી કહી, એવી ગંગા અને એવા અમૃતને પ્રગટ કરે છે. જેનું મૃત્યુ અમૃતને પ્રગટ કરે તેનું નામ ભગવાન. બાપજીના મૃત્યુએ આ અમૃતને પ્રગટ કર્યું છે કે તું જોઈ લે સાક્ષાત અમૃત શું હોય શકે. મૃત્યુર્મા અમૃતમ ગમય, વેદાંતના ઋષિ મુનિઓએ પોકારીને કહ્યું. વેદાંતના ઋષિ મુનિઓએ જોયું, ન ઈતિ ન ઈતિ ન ઈતિ, આનાથી પણ આગળ, આનાથી પણ આગળ, આનાથી પણ આગળ ક્યાં? આ તે નેતિ નેતિની અનુભૂતિ છે, નેતિ નેતિની ક્ષણ છે. પણ ઈતિ 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 ઈતિની ક્ષણ જીવતા જીવતા ઈતિ પરત્વેની કોઈ આસક્તિ નહીં, એવા અનેક જીવનના વર્ષો વિતાવ્યા પછી જે ક્ષણને આત્મસાત કરી શકાય એ ક્ષણને ભગવાનના ચરણોમાં પ્રસાદ તરીકે ઓમકારના નાદ સાથે સમર્પિત કરી શકાય એ જગતનું શ્રેષ્ઠ સમર્પણ, જેને શ્રી અરવિંદે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન કહ્યું. પણ જેનું જીવન જંકશન બની જાય તે, મેં અધ્યાત્મની વાત કરી આપણી આજે, એક અવધૂતના અનુભવની વાત કરી, એક અવધૂતના દ્રશ્યની વાત કરી, જે દ્રશ્યના આવી વિભૂતિઓ આવા આપણી વચ્ચે યુગ પુરુષો એના સાક્ષી છે, એની મેં આપની સમક્ષ વાત કરી. બાપુજી એના એ ઘડીના સાક્ષી છે, જે ઘડીને એમણે માણી, જે ઘડીને જોઈ છે, જે ઘડીને ના પ્રત્યક્ષ રૂપે પામનાર અને યથાર્થ રીતે એને રિસીવ કરનાર પાત્રો આપણી વચ્ચે આજે મોજૂદ છે. આપણે કયા પ્રમાણની મિત્રો જરૂર છે? આ તો એક બુદ્ધિગમ્ય એક્સરસાઇઝ છે, પણ એ અલૌકિક તત્વને પામવાને માટે, સમયને અને સ્પેસને પણ અલૌકિકતાની ઊંચાઈ પર લઈ જવાને માટેનો તમારો ને મારો સામૂહિક પ્રયાસ છે. હું પ્રવચન કરું છું ને આપ સાંભળો છો એવું નથી, આ તે ધ્યાનની અવસ્થા છે, મેડિટેશનની અવસ્થા છે, જે વખતે આપણને નાદ બ્રહ્મ પ્રત્યક્ષ થઈ શકે છે. આ તમારું મેડિટેશન છે. મેડિટેશન કરવાને માટે કોઈ ઢોલ નગારા વગાડવાની જરૂર નથી, મેડિટેશન કરવાને માટે કોઈ ક્લાસમાં જવાની જરૂર નથી, મેડિટેશન કરવાને માટે ક્યાંક પરિશ્રમ કરવાની જરૂર નથી. મનનો સ્વાભાવિક સ્વભાવ આત્માને સમર્પિત થવાનો છે, એ મનને સ્વાભાવિક બનાવવું, આત્માને યોગ્ય પરિમાણમાં સ્થિર કરવો અને જીવનની ગતિને ક્યાંક વિક્ષિપ્ત થઈ જાય તે ઘડી તરફ અને તે ગતિમાં દિશા તરફ યોગ્ય ડિરેક્શન તરફ ગતિશીલ કરવી, એ જે જીવનનો પ્રવાહ છે એનો આ સ્વાભાવિક સ્વભાવ છે, એ વિતરાગનું જીવન છે. પરિપૂર્ણ માત્રામાં સ્વાભાવિકતા વાળું જીવન તેનું નામ વિતરાગ, એ પરિશ્રમ વાળું જીવન નથી. ફરજિયાતપણે છોડી દેવું, ફરજિયાતપણે ત્યાગ કરવો એવું જીવન નથી. ત્યાગ કર્યાનો ભાવ પણ છૂટી જાય, હું ત્યાગ કરું છું તેની સ્મૃતિ પણ છૂટી જાય, હું સાધક છું, તપસ્વી છું, જ્ઞાની છું, હું ત્યાગી છું એ ભાવ પણ છૂટી જાય, એ ત્યાગની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે, એ વિતરાગની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે. બાપજીનો આ વિતરાગ છે, બાપજીના જ કીર્તનની અંદર એનો એનો સંદેશ છે, એનો અંકુર છે. આપને ભાઈ સમજાવશે.
Oh, yeah.
સંપત્તિ કહેવામાં આવી એ આ ફકીરી છે. અમીરી અને ફકીરીનું કોઈ કોન્ટ્રાડિક્શન નથી, બે વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. આપણી પોતાની મર્યાદિત દ્રષ્ટિ એ વિરોધાભાસને અનુભવે છે. જે માત્ર બહારની દ્રષ્ટિ છે તેને વિરોધાભાસ લાગે છે, કારણ કે આપણે અંદર જોવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. જો અંદર જોવામાં આવે તો આ ફકીરી અને અમીરી એક જ છે. આ જ ફકીરીમાં એ સર્વશ્રેષ્ઠ અમીરી અમીરી અવધૂતની જીવાય છે. સંન્યાસ નથી પણ પરમનો અહેસાસ છે. પરમની અભિવ્યક્તિ, પરમની ચૈતસિકતા, પરમની અનુભૂતિનો સાથ અને સથવારો છે. બે વિભૂતિ આપણી સમક્ષ હાજરા હજુર છે. એ પળ આપણને પરમનો માર્ગ દૂર તો દૂર સ્થિતિજ પર સ્થિર થયેલો અનુભવાવે છે, બતાવે છે. તું ચાલતો ખરો? એક દિશામાં ચાલતા ચાલતા તને બીજી દિશાનો માર્ગ પણ મળી જશે. એક દિશામાં ચાલતા ચાલતા મૃત્યુના માર્ગે ચાલતા ચાલતા તને અમરત્વનો અહેસાસ અને અમરત્વના એધણ પણ મળી જશે. તું ચાલતો ખરો? અધોગતિને માર્ગે ચાલતા અવગતિનો અનુભવ થાય છે, પણ શ્રેષ્ઠ સદગતિને માર્ગે ચાલતા તને પ્રગતિનો અહેસાસ થશે. આજનો માનવ તું કાલનો ભગવાન બની જશે. હરી હરી ગાતા હરિજન હરી થયા. ઓગણીસો ને 1977 ની સાલમાં જેને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું એ બેલ્જિયમનો કમ્યુનિસ્ટ વૈજ્ઞાનિક છે, પ્રાગા જીન કરીને, જેને 1977 ની સાલમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. એણે પોતાની થીસીસ લખી કે અત્યાર સુધી જ્ઞાન અને વિજ્ઞાન, જગતનું જ્ઞાન જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, બુદ્ધિનું જ્ઞાન બુદ્ધિ દ્વારા પ્રગટ થતું, બુદ્ધિ દ્વારા સ્વીકારાતું અને બુદ્ધિ દ્વારા અનુભવાતું જ્ઞાન, એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. કારણ કે આપણે અંદર જોયું નથી, અંદરના મહાસાગરને આપણે ક્યારેય પામવાનો પ્રયાસ કર્યો નથી, જે બુંદમાં મહાસાગર છે. ગઈકાલે મેં આપને દંપતની મીમાંસા રજૂ કરનાર, લાઇટ ઓફ એશિયાનો લખનાર આર્નોલ્ડ ડિર્વિન ભગવાન અને માનવની દ્રષ્ટિની વાત કરે છે તે વાત તમારી સમક્ષ એક રેફરન્સ તરીકે મૂકી હતી. એ જ આર્નોલ્ડ ડિર્વિન લખે છે લાઇટ ઓફ એશિયાના આ ગ્રંથમાં, ઇટ ઇઝ ધી ડ્યુ ડ્રોપ ધેટ ફોલ્સ ઇન ટુ ધી ઓશન મેટર્સ લિસ્ટ. ઝાકળનું બિંદુ મહાસાગરમાં પડે એ ઘટના નથી. ઇટ ઇઝ ધી ડ્યુ ડ્રોપ ધેટ ફોલ્સ ઇન ટુ ધી ઓશન મેટર્સ લિસ્ટ. ઝાકળનું બિંદુ દરિયામાં પડે તો ઓગળી જાય એ ઘટના નથી. આર્નોલ્ડ ડિર્વિન લખે છે ઇટ ઇઝ ધી એન્ટાયર ઓશન ધેટ એન્ટર્સ ઇન ટુ ધી ડ્યુ ડ્રોપ મેટર્સ મચ. આખો ને આખો મહાસાગર ઝાકળના બિંદુમાં સમાઈ જાય એ ઘટના છે. 14 ભુવનનો ધણી, 14 બ્રહ્માંડ મેરી ઝોલી મેં, એને વિતરાગની અવસ્થા સ્વીકારી, મોદી જોઈ લે મારી જોડી ખાલી છે, તા 14 ભુવનનો ધણી બ્રહ્માંડનો સર્જનહાર એની જોડીમાં સમાઈ ગયો. આ વિતરાગની ઊંચાઈ છે. બેલ્જિયમનો સાયન્ટિસ્ટ લખે છે પોતાની થીસીસમાં, આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન સર્ચ ઓફ અ જંકશન વેર ટાઈમ એરેસ્ટેડ એન્ડ ટાઈમ પાસિંગ કેન સક્સેસફુલી મીટ. જ્ઞાન કઈ કક્ષાએ પહોંચ્યું? બાપજીએ લખ્યું, બાહિર રંગ અનેક દરેકીને અંદર દેખત એક હી હૈ. બહાર અનેક દેખાય, અંદર તો આ એક જંકશન જ છે. અનેક રસ્તા, જંકશન એક જ. સરકમફરન્સ દોરીને તમે અનેક ત્રિજ્યા દોરો ભૂમિતિમાં, મેથેમેટિક્સમાં, યુક્લિડના ડાયાગ્રામમાં ઉત્તર દિશાની ત્રિજ્યા, દક્ષિણ દિશાની ત્રિજ્યા, પૂર્વ દિશાની ત્રિજ્યા, પશ્ચિમ દિશાની ત્રિજ્યા, બધી ત્રિજ્યા પરિઘના કોઈ એક બિંદુથી શરૂ થાય. કોઈ હરિજનને ત્યાં જન્મે, કોઈ ચમારને ત્યાં જન્મે, કોઈ રાજ અમીરીમાં જન્મે, કોઈ રાજાને ત્યાં જન્મે, કોઈ રાજકુમાર બની જાય, કોઈ અજ્ઞાન બની જાય, કોઈ અભૂત બની જાય, કોઈ ભિખારી બની જાય, જન્મે ગમે ત્યાં, પણ એનું સેન્ટર જો એને મળી જાય તો એ જે જંકશન છે, એ જંકશન એ જીવનને અને મૃત્યુને બંનેને સફળ કરી દે. એ સેન્ટર એક જ છે. અમીરનો આત્મા પણ આત્મા છે, ગરીબનો આત્મા પણ આત્મા છે, અછૂતનો આત્મા પણ આત્મા છે, નાગર બ્રાહ્મણનો આત્મા પણ આત્મા છે, કાળાનો આત્મા પણ આત્મા છે, ગોરાનો આત્મા પણ આત્મા છે, પાપીનો આત્મા પણ આત્મા છે, અને સંતનો આત્મા પણ આત્મા જ છે. અંદર જોયું નથી માટે જંકશન પકડાતું નથી. વિજ્ઞાન બહાર જુએ છે, આધ્યાત્મ અંદર જુએ છે. વિજ્ઞાન બહાર જુએ છે, આધ્યાત્મ બહારને અંદર પધરાવે છે. વિજ્ઞાન બહાર જુએ છે, આધ્યાત્મ બહાર અને અંદરના એકત્વને જંકશન તરીકે અનુભવે છે. ચાર સદીના વિજ્ઞાનને પ્રાગાજીને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો પ્રતીકના માધ્યમ દ્વારા, જેને માટે એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. 17મી સદી, 18મી સદી, 19મી સદી અને 20મી સદી ના વિજ્ઞાનની ગતિ પ્રાગાજીને પ્રગટ કરી. 17મી સદીના માનવે શું કર્યું? તો કે 17મી સદીના માનવે પણ મૃત્યુના શસ્ત્રો શોધ્યા, મૃત્યુથી બચવાને માટે. બીજાનું મૃત્યુ થાય તારું નહીં થાય, એના માટેના શસ્ત્રો શોધ્યા. કેમ? કે શસ્ત્ર રક્ષણ કરી શકે. ભારતનું દર્શન સમજાવે છે કે શસ્ત્ર રક્ષણ ન કરી શકે, શસ્ત્રને શાસ્ત્રનો સરવાળો રક્ષણ કરી શકે. શસ્ત્ર શસ્ત્રની જગ્યાએ શ્રેષ્ઠ, શાસ્ત્ર શાસ્ત્રની જગ્યાએ શ્રેષ્ઠ, પણ શસ્ત્રનો ઉપયોગ શાસ્ત્રની દ્રષ્ટિથી થાય, શાસ્ત્રનો ઉપયોગ શસ્ત્રની દ્રષ્ટિથી ન થાય તેવી સંવાદિતા એ અમીરી છે, વિતરાગની. સત્તરમી સદીમાં પણ એણે શસ્ત્રો શોધ્યા. 18મી સદીનું વિજ્ઞાન કઈ દિશામાં ગયું? કે એણે પણ શસ્ત્રો શોધ્યા, તોપ તમંચા બંદૂક, તોપ તમંચા ભાલા બરછી, પેલા પથ્થરના શસ્ત્રો હતા, લાકડાના શસ્ત્રો હતા, એને બદલે તમંચા આવ્યા, તોપ આવી, બરછી આવી, તલવાર આવી, ભાલા આવ્યા, પણ શસ્ત્ર શોધ્યા એને મૃત્યુના. અઢારમી સદી, ઓગણીસમી સદી આવી, એ ઓગણીસમી સદીમાં રિવોલ્વર શોધી, ગન શોધી, દૂર રહ્યા રહ્યા પણ સ્પેસને કોન્કર કરી જાય શસ્ત્ર એવી ગતિ એને નિર્માણ કરી. પાસે ગયા વગર દુશ્મનને માત કરી શકાય, પાસે ગયા વગર દુશ્મનના આક્રમણનો સ્વીકાર કર્યા વગર, આક્રમણના જોખમનો સ્વીકાર કર્યા વગર દુશ્મનને માત કરી શકાય એવા શસ્ત્રો એ ઓગણીસમી સદીમાં શોધ્યા. વીસમી સદી આવી, વીસમી સદીમાં એણે એટમ બોમ્બ બનાવ્યો, નેપામ બોમ્બ બનાવ્યો, અણુ બોમ્બ બનાવ્યો, હિરોશિમા ને નાગાસાકી પર જીકો, અમેરિકા અમેરિકામાં રહીને હિરોશિમા ને માત કરી શકે, જાપાન ને માત કરી શકે, બીજા વિશ્વયુદ્ધમાં હિરોશિમા ને નાગાસાકી પર આ બોમ્બ જીકવામાં આવ્યો, એ શોધ્યો. કઈ રીતે બોમ્બે ગતિ કરી, એ શસ્ત્ર કઈ રીતે ગતિ કરી, કે રિસ્ટ વોચ થી. પ્રાગાજીને વીસમી સદીનું પ્રતીક બતાવ્યું રિસ્ટ વોચ, આપણી ઘડિયાળ, ટાઈમ સેટ કરવામાં આવ્યો, 5:10 બોમ્બનો વિસ્ફોટ થાય એ 5:11 ન થાય, 5:10 જ થાય. મૃત્યુને માટે શાસ્ત્રનો ઉપયોગ કરીને ટાઈમ અને સ્પેસને જીતવામાં આવ્યા. દેખાવમાં બહારની દ્રષ્ટિએ, બહારના જીવનમાં, બહારના જ્ઞાનમાં એ પ્રગતિ દેખાય, વાસ્તવિકતામાં એ અધોગતિ છે. કરોડો માણસો મૃત્યુ પાયમાં અને જેની આ અને જેનો આતંક આજે પણ જાપાનની પ્રજા ભોગવી રહી છે અને જેને જોઈ તે દુનિયા પણ ભોગવી રહી છે. આ વિજ્ઞાન છે. આ બધું પામ્યા પછી પ્રાગાજીને લખ્યું કે 21મી સદી આવશે અને 21મી સદીનું વિજ્ઞાન, આ વિજ્ઞાન જેણે મૃત્યુને જ માત્ર શસ્ત્ર દ્વારા જીતવાનો પ્રયાસ કર્યો, એ વિજ્ઞાન કઈ દિશામાં જશે? તો 21મી સદીની વાત કરતા બેલ્જિયમનો સાયન્ટિસ્ટ, કમ્યુનિસ્ટ સાયન્ટિસ્ટ, નાસ્તિક વૈજ્ઞાનિક સમજાવે છે કે, અને આપને જાણીને આશ્ચર્ય થશે, 21મી સદીના વિજ્ઞાનની ગતિ એ સ્થિતિ અને ગતિનો સરવાળો છે, અંદર અને બહારનો સરવાળો છે, ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિનો સરવાળો છે, અમીરી અને ફકીરીનો સરવાળો છે, વિતરાગની સંપત્તિ એ જગતની સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે, એની વાત બેલ્જિયમના નાસ્તિક વૈજ્ઞાનિકે સ્વીકારી છે. અને એણે 21મી સદીનું પ્રતીક બતાવ્યું અર્ધનારી નટેશ્વર નટરાજનું, જ્યાં ભગવાન શિવ અને પાર્વતી તાંડવ નૃત્ય કરે છે અને બંને ચેતના એક થઈ છે, અંદરની અને બહારની ચેતના, પુરુષ અને પ્રકૃતિની ચેતના, શિવ અને સંભવીની ચેતના, પરમેશ્વર અને પરમેશ્વરીની ચેતના. અને નાસ્તિક સાયન્ટિસ્ટે વિજ્ઞાનની અતિ ઉચ્ચતમ ઊંચાઈએ પણ જે રિયાલિટીના દર્શન કર્યા છે તે આ ફોર્થ ડાયમેન્શનની રિયાલિટી છે, જ્યાં અર્ધનારી નટેશ્વરને એણે 21મી સદીનું પ્રતીક બતાવ્યું છે. અને અર્ધનારી નટેશ્વર એટલે જીવન છે, ભોગ છે, સંસાર છે, ભોગવટો છે, પણ શિવત્વ સેન્ટરમાં છે. પાર્વતીનું સાનિધ્ય છે પણ શિવ શિવનું શિવત્વ ગુમાવતા નથી. પાર્વતીનું સાનિધ્ય છે, વિકૃત સંસાર પેદા થતો નથી. પાર્વતીનું સાનિધ્ય છે, મૃત્યુ પેદા થતું નથી. પાર્વતીનું સાનિધ્ય છે, જીવન પરત્વેની ફરિયાદ પેદા થતી નથી. પાર્વતીનું સાનિધ્ય છે, પણ જે પેદા થાય છે માત્ર ને માત્ર શિવત્વની અવસ્થાનો આનંદ છે. અને શિવત્વની અવસ્થાના આનંદને રંગ અવધૂત બાપજીએ અવધૂતી આનંદ કહ્યો છે. આ જંકશન છે વેર ટાઈમ એરેસ્ટેડ એન્ડ ટાઈમ પાસિંગ કેન સક્સેસફુલી મીટ. પાર્વતીજીના મૃત્યુ થયા, સતીનું મૃત્યુ થયું, શિવજીનું મૃત્યુ નથી થતું, એ શાશ્વત છે. એક જન્મમાં પણ શિવની પત્ની, બીજા જન્મમાં પણ શિવની પત્ની, ત્રીજા જન્મમાં પણ શિવની પત્ની. આ જંકશન વેર ટાઈમ એરેસ્ટેડ એન્ડ ટાઈમ પાસિંગ કેન સક્સેસફુલી મીટ. ટાઈમ એરેસ્ટેડ એ પાર્વતીજીનો જીવનનો કાળ, અને ટાઈમ પાસિંગ એ ભગવાન શિવજીનો આયુષ્યનો સમય. શિવજી નો સમય, આયુષ્ય નહીં, શિવજી નો સમય, ઇટરનલ ટાઈમ, જેને શ્રી અરવિંદે ટાઈમલેસ કહ્યું. આ ટાઈમ અને ટાઈમલેસ નું જંકશન છે. પ્રાગાજીન સમજાવે છે કે 21મી સદીનું પ્રતીક, 21મી સદીને જો સમજવી હશે તો એનું પ્રતીક એ આ અર્ધનારી નટેશ્વરનું પ્રતીક છે, એ વિતરાગનું પ્રતીક છે, ઊંચાઈનું પ્રતીક છે, જ્યાં ઊંડાઈ અને ઊંચાઈ એક થઈ જાય છે. ઊંડાઈ એ ઊંડાઈ નથી, ઊંચાઈ એ ઊંચાઈ નથી, ઊંડાઈ અને ઊંચાઈ એ રિયાલિટી છે, એ રિયાલિટી એ જંકશન બની જાય છે. આપણે જાણીએ છીએ રેલવેની ટ્રેક પસાર થાય, અપ્સ એન્ડ ડાઉન, એ બંને ટ્રેક જે જગ્યાએ મળે તે જગ્યાએ જંકશન પેદા થાય, જેના ઉપરથી અપ ટ્રેન પણ પસાર થાય અને જેના ઉપરથી ડાઉન ટ્રેન પણ પસાર થાય. બંને ટ્રેન પસાર થયાનો જે અનુભવ કરે તે છતાં પણ પોતાના સ્વસ્થાને સ્થિર છે, પોતાના સ્વત્વમાં સ્થિર છે, પોતાના સ્વધર્મમાં સ્થિર છે, પોતાની સ્વ આકૃતિમાં સ્થિર છે, પોતાના શિવત્વમાં સ્થિર છે, એનું નામ જંકશન. પ્રાગાજીને લખ્યું, આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન સર્ચ ઓફ આ જંકશન વેર ટાઈમ એરેસ્ટેડ એન્ડ ટાઈમ પાસિંગ કેન સક્સેસફુલી મીટ. અનસક્સેસફુલી નહીં, ઇલ્યુઝનમાં નહીં, હેલ્યુસિનેશનમાં નહીં, અવધારણામાં નહીં, હાઇપોથેસિસમાં નહીં, થિસિસમાં નહીં, રિયાલિટીમાં, વાસ્તવિકતામાં. અને શ્રી અરવિંદે લખ્યું, ઇટ ઇઝ અ વન્ડરફુલી કોન્ક્રીટ ટ્રુથ. આ વન્ડરફુલી કોન્ક્રીટ સત્ય છે, ભ્રામક અનુભવ નથી. વિતરાગનો આનંદ, વિતરાગની અવસ્થાની વાસ્તવિકતા, વિતરાગની અવસ્થાની અમીરી, એ આનંદ છે જ્યાં બહાર અને અંદર એક થઈ જાય છે. શ્રી અરવિંદના બાહ્ય રીતે વિચારે તો મૃત્યુના સમયની ઘડી મેં આપને બતાવી, રંગ અવધૂતજીના મૃત્યુના સમયની ઘડી મેં આપને બતાવી, આઇન્સ્ટાઈનના મૃત્યુની ઘડીની વાત સહેજ વિચારી લઈએ. હિરોશિમાને નાગાસાકી પર બોમ્બ ફેંકાયો, બોમ્બનો સર્જનહાર, એ એનર્જીનો સર્જક મૃત્યુ પામતા પહેલા વિચારે છે. મેં આપને શરૂઆતમાં કહ્યું, દેહના પિંજરામાંથી જ્યારે આત્મા બહાર નીકળે છે ગમે તે અવસ્થામાં, એ આત્મા દેહની પ્રદક્ષિણા કરે છે, દેહના પિંજરાને જુએ છે, પંચમાભૂતની પ્રકૃતિ પોતાના સંકલ્પથી એને સ્વીકારેલી એનું એ અવલોકન કરે છે, એનું બેલેન્સ શીટ છે. અને અવલોકન કરતા કરતા જુએ છે, મારા જડતાના પિંડે મને શું આપ્યું, મારી પ્રાણની શક્તિએ મને શું આપ્યું, મારામાં મનની શક્તિ હતી પણ પ્રકૃતિનું શિખર છે એ મનની શક્તિએ મને શું આપ્યું, અને મારી ક્યાં ઊંચાઈ કેટલી વધી, મારામાં કઈ સંક્રાંતિ અને ઉત્ક્રાંતિનું નિર્માણ થયું, એનું એ એક સેકન્ડ બે સેકન્ડમાં અવગાહન કરે છે. અને અવગાહન કર્યા પછી દેહ પરત્વેની, પોતાના બોડી પરત્વેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને એ સાયકિક વર્લ્ડની અંદર સ્થિર થઈ જાય છે, એમ શ્રી અરવિંદ સમજાવે છે. અને માટે મીરાબાઈએ ગાયું, મૃત્યુનો જીવનમાં અનુભવ કરવો, જીવતા જીવતા મૃત્યુનો અહેસાસ કરવો, જીવતા જીવતા મૃત્યુને માણવું, જીવતા જીવતા મૃત્યુના દર્શન કરવા, જીવતા જીવતા મૃત્યુને હસ્તગત કરવું, જીવતા જીવતા મૃત્યુને પ્રેમ કરવો, જીવતા જીવતા મૃત્યુની સાથે એકત્વનો અનુભવ કરવો, એનું નામ પૃથ્વીની ધરા પર આયુષ્યના સમયનો મોક્ષ છે, જેને પ્રાગાજીને જંકશન કહ્યું છે. મીરાબાઈએ ગાયું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. મીરાબાઈ એમ નથી ગાતી કે મારો હંસલો નવો ને દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. આ દેવળ જૂનું થઈ ગયું પણ મારો હંસલો નાનો રહી ગયો. શૈશવમાં જે કરવાનું હતું તે ન કર્યું, બાળપણમાં જે કરવાનું હતું તે ન કર્યું, યુવાનીમાં જે કરવાનું હતું તે તો કર્યું જ નહીં, અને વૃદ્ધાવસ્થા આવી ત્યારે જે કરવાનું હતું તે ન કરી શક્યા એવી લાચારીનો સ્વીકાર કરી દીધો. ક્યારે અંદર જોવાનો પ્રયત્ન ન કર્યો, બહારના જ રંગની અંદર આસક્ત રહ્યા. બાહિર રંગ અનેક દરેકીન, બહારના જ રંગમાં આસક્ત રહ્યા, અંદરનું જોવાનું રહી ગયું. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. જંકશન નહીં મળ્યું, એક જ દિશાની ગતિ કરી. મને બતાવેલી ભ્રમણા એને જીવનની ધારણા તરીકે સ્વીકારી દીધી. આદિ જગતગુરુ શંકરાચાર્યે આવી ધારણાની ગતિને મિથ્યા કહ્યું છે. સંસાર મિથ્યા નથી, જીવન મિથ્યા નથી, શ્વાસ લેવો મિથ્યા નથી, જન્મ અને મૃત્યુ ધારણ કરવું એ મિથ્યા નથી, એને ખોટી ધારણામાં ધારણ કરવું તે મિથ્યા છે. આ અવસ્થાને જો શરણાગતિ બનાવી દેવામાં આવે, સમર્પિતતા બનાવી દેવામાં આવે, જે 8 વર્ષની ઉંમરે બાપજીએ પ્રારંભ કરીને સ્વીકારી, તેને કારણે આ ઊંચાઈ પ્રાપ્ત થઈ. શ્રી અરવિંદ મહારાજા ગાયકવાડના સેક્રેટરી હતા, સંપત્તિના સ્વામી હતા. ગાયકવાડ મહારાજાની સંપત્તિ જેને આધીન હતી, અને તે જમાનામાં 700 રૂપિયાનો પગાર હતો, આજે 70 લાખ થાય તે. એને છોડીને પોંડિચેરીમાં ગયા, અને પોંડિચેરીમાં જઈને જે સાધના કરી એમાં 11 સાધકો અને 12માં શ્રી અરવિંદ એક જ ટોવેલથી શરીર લૂંચતા એવા પ્રકારની અમીરીનો સ્વીકાર કર્યો. મહારાજા ગાયકવાડની અમીરી છોડીને આ અમીરીનો સ્વીકાર કર્યો, અને તે અમીરીનો સ્વીકાર કર્યો ત્યારે વિતરાગની ચેતના પ્રગટ થઈ, દેહ પણ પવિત્ર થયો, આત્મા પણ પવિત્ર થયો, અને જીવતા જીવતા જે અતિ માનસિક અવસ્થાનો અનુભવ થયો 5 ડિસેમ્બર 1950 ને દિવસે, ત્યાં મૃત્યુ એ ધર્મરાજા બની ગયું, મૃત્યુ પણ ઉજળું બની ગયું. ઓમકારનું રટણ કરતા બાપજીએ હરદ્વારની પવિત્ર ધરતીને ઊંડાઈ પણ આપી અને ઊંચાઈ પણ આપી. હિમાલયની ઊંચાઈ એને પ્રાપ્ત થઈ એટલું નહીં, અંતરાત્માની અંતરતમ તત્વની પરમાત્મા જે નિકેતનની અંદર જીવન જીવે છે, પાર્ષદ જે જીવન જીવે છે, ધી લિટલ પ્લોટ ઓફ મોર્ટાલિટી ટચ્ડ બાય ધી ટેનન્ટ બીકેમ અ પ્લે ગ્રાઉન્ડ ઓફ ધી લિવિંગ ઇન્ફિનિટ, એ લિવિંગ ઇન્ફિનિટનું જે નિકેતન છે, જે મંદિર છે, જે નિજ મંદિર છે, એનું ઐશ્વર્ય પણ પ્રગટ થઈ ગયું એ ઓમકારના છેલ્લા ઓમકારના રટણમાં, આ વિતરાગની ચરમસીમા. ક્રિશ્ચિયાનિટીમાં એક દર્શન છે, જેરુસલેમનો એક અબજોપતિ જેના વહાણ પેસિફિક મહાસાગર અને અરબી સમુદ્રની અંદર કરોડોની સંપત્તિ પેદા કરે છે, તે દર રવિવારને દિવસે જેરુસલેમના દેવળમાં જાય છે, અને જઈને ભગવાનની સામે ઉભો રહીને જીસસ ક્રાઇસ્ટને પ્રાર્થના કરે છે કે ભગવાન, મારા સુખના દિવસ છે, દુનિયામાં દુઃખ મેં જોયું નથી, હું જ્યાં હાથ મૂકું ત્યાં સંપત્તિ સંપત્તિ અને સંપત્તિ સિવાય મારી કોઈ પ્રાપ્તિ નથી, એટલા સર્વશ્રેષ્ઠ આ સુખના દિવસોની અંદર પણ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, હું તને તારા દર્શન કરવાને માટે, તારા ચરણની અંદર મારી જાતને, મારા સદભાગ્યને સમર્પિત કરવાને માટે આવું છું, ભગવાન તું મારી સાથે ચાલજે, તું મારી સાથે ચાલજે, તારી ગતિ એ મારી ગતિ, મારી ગતિને તારી ગતિ બનાવજે. મેં તો પ્રાર્થના કરી કે તારી ગતિ મને પ્રાપ્ત થાય, પણ મારી એ પ્રાર્થના પણ છે ભગવાન કે મારી ગતિની સાથે તું તારી ગતિનું નિર્માણ કરજે. વાત બહુ ગહન છે. વર્ષો વીતી ગયા, એક દિવસ એવો આવ્યો કે બધા વહાણ ડૂબી ગયા, ડૂબવાના જ હતા. આપણા 365 દિવસની અંદર 33 વાર ડૂબે છે, અને તે છતાં આપણે માનીએ છીએ કે ના, એ તો શાશ્વત જ રહેવાના છે, મારે માટે બી રહેવાના, મારા દીકરાને માટે પણ રહેવાના, તેના દીકરાઓને માટે પણ 100% યથાવત જ રહેવાના. આકરી તપશ્ચર્યા, આકરી યાતના પેદા થઈ ગઈ, એની ગતિ અટકી નહીં, શરણાગતિની એની ગતિ અટકી નહીં. સુખના દિવસોમાં પણ લોર્ડ જીસસ ક્રાઇસ્ટની સામે ગયો, અને દુઃખના દિવસ આવ્યા તારે પણ લોર્ડ જીસસ ક્રાઇસ્ટની સામે ગયો, પણ એક અનુભવ કરેલો જાગૃતિપૂર્વક. અમીરી પણ જાગૃતિપૂર્વક માણવી જોઈએ, અને આ દરિદ્રતા, ગરીબાઈ, દુઃખની અવસ્થા, યાતનાની અવસ્થા પણ જાગૃતિ પૂર્વક જીવવી જોઈએ. સુખના દિવસોમાં જયારે ચાલે છે એક દિવસ, ત્યારે જુએ છે કે પોતાના બે પગલા છે ને તેની સામે લોર્ડ જીસસ ક્રાઇસ્ટના પણ બે પગલા છે, ચાર પગલા દેખાય છે. જરૂર ભગવાન મારી સાથે ચાલે છે. બીજા રવિવારે ચર્ચમાં ગયો ત્યાં ભગવાનને પ્રાર્થના કરી કે હું તારો શું આભાર વ્યક્ત કરું, ભગવાન તું જરૂર મારી સાથે ચાલે છે, તે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. વાણ ડૂબી ગયા પછીના દિવસે રવિવારે લોર્ડ જીસસ ક્રાઇસ્ટના જેરુસલેમના દેવળમાં ગયો અને દેવળમાં જઈને કહ્યું કે ભગવાન, જે દિવસ આવવાનો હતો હું જાણતો હતો કે મારી આ અમીરી કાયમ ટકવાની નથી, એ સમાપ્ત થઈ ચૂકી, પણ ભગવાન તું મારી સાથે ચાલતો, મેં તને જોયો છે, મેં તારા પગલાને જોયા છે, મેં તારા પગલાને માણ્યા છે, મેં તારો અનુભવ કર્યો છે, ભગવાન હવે તું મારો હાથ છોડીશ નહીં, તું મારી સાથે જ ચાલજે, મારી આજે પણ તને તે જ પ્રાર્થના છે. જીવન બદલાય, સમય બદલાય, સ્પેસ બદલાય, કાળ બદલાય, અવસ્થા બદલાય, પ્રાર્થના ન બદલાય તો માનવું કે વિતરાગ છે. આપણી તો અવસ્થા બદલાય તેમ પ્રાર્થના પણ બદલાય, અવસ્થા બદલાય તેમ માંગણી પણ બદલાય, અવસ્થા બદલાય તેમ સ્વભાવ પણ બદલાય, અવસ્થા બદલાય તેમ આપણી ગતિ પણ બદલાય, અને અવસ્થા બદલાય તેમ આપણો સંસાર પણ બદલાય. પૈસાદાર કુટુંબના સંતાનોને પૂછજો કે દીકરાઓ, તમારા બાપે જે જીવેલો સંસાર હતો તે તમે સંપત્તિના માલિક બન્યા પછી જીવી શકો છો? અને એક પણ કુટુંબમાંથી મિત્રો તમને હા નો જવાબ નહીં મળશે. દરેક કુટુંબમાંથી જો પ્રમાણિકતા પૂર્વક જવાબ મેળવશો તો નાનો જવાબ મળશે. એ આપણા વર્તમાન સમયની ક્રાઇસિસ છે. કેમ કે આ જીવન આપણને આવડતું નથી જીવતા. બીજા જીવે છે તેને વંદન કરીએ છીએ, પણ બીજા જીવે છે તેનો સ્વીકાર કરતા નથી. આ ડિસ્ટન્સ છે, ત્યાં એ સ્પેસ ઓળંગાતી નથી, એ આત્મસાત થતી નથી. અને નથી આત્મસાત થતી ત્યાં વિરોધાભાસ પેદા થાય છે. જે જીવવું છે તે જીવાતું નથી, અને જે જીવવાને માટેની આસક્તિ છે તે છૂટતી નથી. ભગવાન, આ દિવસ હું જાણતો હતો કે આવશે જ, સુખ કોઈનું ટકતું નથી કાયમ, પણ આ દુઃખના દિવસોમાં પણ તું મારી સાથે લોર્ડ ચાલજે. બે ચાર પાંચ રવિવાર ગયા અને થયું કે હું જોઉં તો ખરો કે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ મારી સાથે ચાલે છે કે કેમ. સુખના દિવસોમાં તો ચાલતો હતો, આજે ચાલે છે કે કેમ. કેળી પર નજર કરી જોયું, બે જ પગલા દેખાયા, ચાર હતા પહેલા. લોર્ડ જીસસ ક્રાઇસ્ટ આંગળી પકડીને ચાલતો અને ચાર જ દેખાયા. તે પછીના રવિવારે આ જ દેવળમાં આવ્યો, બે આંખ હાથ જોડીને આંસુની ધારા સાથે પ્રાર્થના કરી કે ભગવાન, સંપત્તિ ચાલી ગઈ, અમીરી ચાલી ગઈ, બધાએ મને છોડી દીધો, મારા મિત્રોએ છોડી દીધો, સગાઓએ છોડી દીધો, સંબંધીઓએ છોડી દીધો, સમાજે છોડી દીધો, અને ભગવાન તું તારી જાતને ભગવાન કહેવડાવે તે પણ મને છોડી દીધો. આર્તનાદ પ્રગટ થયો, અને યાર્તનાદની અંદર લોર્ડ જીસસ ક્રાઇસ્ટે દર્શન આપ્યા. દર્શન આપીને કહે છે કે બેટા, મેં તને ક્યારેય છોડ્યો નથી. આ શરણાગતિથી પ્રાપ્ત થતી વિતરાગની અવસ્થા છે. બેટા, મેં તને ક્યારેય છોડ્યો નથી, માટે બાપજીને ઓમકાર હરદ્વારમાં યાદ આવ્યો. જેનું સાનિધ્ય અનુભવાય તેની સ્મૃતિ તાજી થાય, જેનું સાનિધ્ય અનુભવાતું નથી તેની સ્મૃતિ તાજી થતી નથી. ઓમકારનું સાનિધ્ય છે માટે વિતરાગની અવસ્થા છે, ઓમકારની ગતિ છે માટે મૃત્યુની ગતિની ઉપર આત્માની ચૈતન્યની અને શાશ્વતીની ગતિ છે. મૃત્યુના સમયે બાપજી ભગવાન તરીકે જીવે છે માટે ઓમકારની ગતિ છે. બેટા, મેં તને છોડ્યો નથી. અત્યાર સુધી તો હું તારી આંગળી પકડીને તારા રસ્તા પર ચાલતો, પણ તારા દુઃખના દિવસોમાં તારી ચાલવાની પણ તાકાત નથી રહી, શક્તિ નથી રહી. તારે બેટા, મેં તને ઉંચકીને મારા ખભા પર બેસાડ્યો છે. જે બે પગલા તને દેખાય છે તે દીકરા તારા નથી, એ બે પગલા મારા છે. આ બે પગલે હું ચાલુ છું. ભગવાનના પગલે ચાલે, અરે જેના પગલે ભગવાન સ્વયં ચાલે એનું નામ વિતરાગ અને તેનું નામ શરણાગતિ. શ્રી અરવિંદે આને ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન કહ્યું છે. અને તે શરણાગતિએ જે જીવનની પ્રાપ્તિ થાય, તે જીવનનો અહેસાસ, તે જીવનનો અનુભવ, તે જીવનનો ઓળખાણ, તે જીવનની સર્વવ્યાપકતા, તે જીવનની અખિલાઈ, અમીરાઈની, આધ્યાત્મિક અમીરાઈની જે અખિલાઈ છે, જેની કોઈ મર્યાદા નથી, જેની કોઈ સ્થિતિ જ નથી, એ સુખના દિવસોમાં પણ અનુભવાય સાનિધ્ય, અને એ દુઃખના દિવસોમાં પણ સાનિધ્ય અનુભવાય, એ જન્મમાં પણ અનુભવાય, એ મૃત્યુમાં પણ અનુભવાય. પ્રાગાજીને જેને જંક્શન કહ્યું, એ જંક્શન સદૈવ વાઇબ્રેટ થતું રહે જીવનની અંદર, એ જીવનની જાગૃતિ, એ જીવનની અનુભૂતિ, અને એ જ જીવનની સંપત્તિ છે. બાપજીએ ગાયું
પ્રભુ તારું અનુપમ રૂપ હે
ના અંજરો માં તું
સ્વરૂપ એ સચ્ચિદાનંદ નું સ્વરૂપ છે, સત્યમ શિવમ સુંદરમ નું સ્વરૂપ છે, એ પરમાત્માનો રંગ છે, એ પરમાત્માની અવસ્થા છે, એ પરમાત્માની સ્થિતિ છે. મીરાબાઈ વૃંદાવનમાં રાસલીલાના દર્શન કરીને દ્વારિકાધીશને મળવાને જાય છે. આ અંતિમ યાત્રા છે. મૃત્યુની આ ઊંચાઈ પ્રાપ્ત કરવાને માટેની વિતરાગની અવસ્થાની અનુભૂતિ છે. એ છોડીને જતી મીરાબાઈ મેવાડના ત્રિભેટે આવે છે, જ્યાં ગુજરાત રાજસ્થાન અને મેવાડની સરહદ મળે છે. રાણાએ પત્ર લખ્યો મીરાબાઈને કે તું પાછી આવ, મેવાડમાં 12 વર્ષથી દુકાળ પડે છે, તારા ગયા થકી મેવાડની ભૂમિ રણભૂમિ બની ગઈ, રાજની સંપત્તિ ચાલી ગઈ, પ્રજા દરિદ્રી બની ગઈ, તું પાછી આવ. મીરાબાઈએ જીવા ગોસાઈની સાથે રાણાને લેટર પત્ર લખીને મોકલો ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર. એસે વર કો કા વરું જો જન્મે મર જાય, વર વરિયો ગોપાલજી મેરો ચૂડલો અમર હો જાય. તને વરીને શું કરવાનું, હું દ્વારિકાધીશને વરવાને માટે ચાલી, તારી સંપત્તિને શું કરવાની, તારી રાજલક્ષ્મી ગૃહલક્ષ્મી રાજમાતા બનીને શું કરવાનું. અને રાણાએ વિનંતી કરી કે મીરાબાઈ તું માત્ર રાજલક્ષ્મી નથી, આ રાજની સંપત્તિ માત્ર નથી, તું રાજમાતા પણ છે. અને માં ક્યારે પણ પુત્રની સામે વિદ્રોહ ન કરી શકે. કુપુત્રો જાય તે ક્વચિદપી કુમાતા ન ભવતી. જીવા ગોસાઈ વૈષ્ણવ સંપ્રદાયના શ્રેષ્ઠ સંત હતા, જેને ગુરુ કરવાને માટે મીરાબાઈ વૃંદાવન ગયેલી, એ જીવા ગોસાઈ મીરાબાઈના ચરણોમાં મીરાબાઈના શિષ્ય બની ગયા. શિષ્ય બનવાને માટે ગયેલી મીરાબાઈના શિષ્ય જીવા ગોસાઈ બની ગયા. એ જીવા ગોસાઈએ કહ્યું દ્રષ્ટિ આપીને કે તું રાજમાતા પણ છે, એક પગ માંડ મેવાડની ધરતી પર, અને મેવાડની ધરતી પર એક પગ માંડશે તો તે ધરતી નવ પલ્લવી થઈ જશે. તારી સાથે તારો સામળિયો જીવે છે, તારી સાથે તારો સામળિયો તારી સંપત્તિ છે. મેવાડને જો કોઈ સંપત્તિ આપી શકે તો તારી આ અંદરની આધ્યાત્મિક સંપત્તિ એ મેવાડને નવ પલ્લવિત કરી દેશે. તું એક પગ માંડ. અને મીરાબાઈએ પોતાનો જમણો પગ એ મેવાડની ધરતી પર મૂક્યો. પાણી અને અન્ન લેવાનો જેણે પ્રતિજ્ઞા કરેલી કે રાણા તારા અન્ન અને જળનો મેં આજથી ત્યાગ કરી દીધો, મારે તારા અન્ન જળ પણ હરામ છે, એ મીરાબાઈએ પોતાની પ્રતિજ્ઞા તોડીને પોતાનો જમણો પગ મેવાડની ધરતી પર મૂક્યો દ્વારિકાધીશ જતા પહેલા. અને જેવો મેવાડની ધરતી પર પગ મૂકો તેવો મુશળધાર વરસાદ પડ્યો અને તે દિવસથી આજ દિન સુધી મેવાડની ધરતીમાં રાજસ્થાનના પ્રદેશમાં ક્યારેય દુકાળ પડ્યો નથી. અને મીરાબાઈએ મેવાડની ધરતીને પગે લાગીને એ માટી પોતાના સેથામાં સિંદૂર તરીકે સ્થિર કરીને ડાબો મેલો મેવાડને મીરા ગઈ પશ્ચિમ માય મેવાડને ડાબા હાથે મૂકીને મીરાબાઈ પશ્ચિમમાં દ્વારિકાધીશ બિરાજે છે ત્યાં ગઈ. આ શરણાગતિનું શ્રેષ્ઠ ઉદાહરણ. અને મેવાડમાં ડાકોર દ્વારિકામાં જઈને મીરાબાઈએ દ્વારિકાધીશની સાથે એક થઈ ગઈ. કીર્તન ગાયું દ્વારિકાના નિજ મંદિરમાં અને બીજે દિવસે મીઠાપુરના પૂજારીના કુટુંબના જે વારસો એણે નિજ મંદિર ખોલ્યું તો મીરાબાઈની સાડીનો છેડો સામળિયાની મુરલીની પાસે લટકે છે અને મીરાબાઈ દ્વારિકાધીશના ચરણોમાં ફૂલનો ઢગલો થઈને સમર્પિત થઈ ગઈ છે. આ વિતરાગની અંતિમ અવસ્થા, બાપજીની પણ આ જ અંતિમ અવસ્થા. એણે ઓમકારને સમર્પિત થયા અને જે આનંદ માણ્યો એ વાસ્તવિકતામાં સર્વશ્રેષ્ઠ અમીરી છે. મીરાબાઈએ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત થઈને જે આનંદ માણ્યો એ જગતની અને બ્રહ્માંડની સંપત્તિ પણ જ્યાં ઝાંખી પડે એવા પ્રકારની સંપત્તિ છે. દ્વારિકાધીશની સંપત્તિ કરતા પણ એ ઊંચી કક્ષાની સંપત્તિ મીરાબાઈએ પોતાના મૃત્યુમાં પ્રાપ્ત કરી. આ વિતરાગ અને વૈભવનો સમન્વય છે. આ વિતરાગ અને વૈભવની બાપજીએ સતત જીવેલી જીવનની ગતિ છે અને એ જ સર્વશ્રેષ્ઠ શરણાગતિ છે. અનુપમ હિરલો પાયો બાબા, અનુપમ હિરલો પાયો. આ પ્રાપ્ત કર્યા પછી જગતની અને જીવનની કોઈ સંપત્તિ સંપત્તિ રહેતી નથી. સમય થવા આવ્યો છે, આપને પણ ઉતાવળ છે ભાઈ, બે લીટીએ આ કીર્તનની ગાય અને ત્યાર પછી નવનીતભાઈ આનું સમાપન.
से छता आगे अभागी ने खरीद अपने तो अच्छा दिवस में आती काले एज करवा सदा आसे छता आगे अभागी ने खरीद આપણો તો એટલું સદભાગ્ય છે કે દેખાય છે આપણને ઘણા તો દેખાતો પણ નથી સદા પાસે છતાં આગે દેખાય છે આપણને કરવાનું એટલું જ છે એની પાસે જવાનું છે નથી દેખાતો એવું છે જ નહીં દેખાય છે ફક્ત એની પાસે જવાનું છે નસીબદાર એટલા તો છે જ દેખાય છે એક મિનિટની વાત કરીને આપણે આજે વિરામ લઈએ એક ભક્ત સુખી ભક્ત મંદિર મસ્જિદમાં જતા રોજ બંદગી કરતા ભગવાનને વર્ષો સુધી કર્યા કરી અને એક દિવસ એ મસ્જિદના જે હેડ હશે જે કહેવાતું હોય તેણે કહ્યું આજે મને ખુદા મળ્યા હતા અને એણે કહ્યું પેલા એ કહેજે એની બંદગી હું સ્વીકારતો નથી અને પેલા એ કહ્યું કે આ ખુદા મને મળ્યા અને કહ્યું તારી બંદગી નથી સ્વીકારતો અને પેલો નાચવા માંડ્યો અરે કે નાચે જ તારી બંદગી નથી સ્વીકારી નથી સ્વીકાર તો કઈ મારે ખબર છે કે હું બંદી કરું છું એની હું બંદી કરું છું બસ થઈ તો સદા પાસે છતાં આગે અભાગીને અરે દિશતો નહીં જવાય તો કઈ નહીં પણ દેખાય છે બસ છે આવતીકાલે છેલ્લો દિવસ અને આપણામાં અને અત્યારે તો આ નવી ફેશનમાં એવું હોય છે જમીરો પછી છેલ્લે દિવસે સ્વીટ ડીશ આવે એટલે કાલે તો તમે આ બધું કર્યું એના ઉપર પાછી સ્વીટ ડીશ પણ આવવાની થોડુંક મોડું થશે એ રીતનો ઘેરથી વ્યવસ્થા કરીને આવજો કે થોડા મોડા ઘેર જવાનું બીજી એક બે વાતો તમારે પછી આપણે બંધ કરીએ કાલા ડુંગર જવાનું બધાને જેને જેને આમંત્રણ આપ્યું છે જેને નામ નોંધાવ્યા છે એ લોકોને કંઈ જાણ કરવાની કે આપણે લોકોએ સરકારને વિનંતી કરી અને સરકારના વાહન વ્યવહાર ખાતે એવું કહ્યું કે દરરોજ કાલા ડુંગર માટે સવારે અને બપોરે ભૂસથી બસ ઉપડશે કે જેને જવું હોય એને માટે ચોક્કસ વ્યવસ્થા સરકારે આપણને કરી આપી આપણે આભારી છીએ બપોરે અને સવારે એ ભૂસથી બસ ઉપડશે ગઈકાલે વિપુલભાઈની સીડી માટે વાત કરેલી જેટલાને શક્ય હતી એટલાને આપી આજે તમે નામ નોંધાવવાના અને સાથે 200 રૂપિયા આપવાના એટલે કાલે તમને એ સીડી મળી જશે ત્રીજી વાત ચાક્ષુષ્પતિ વિદ્યા તો એ ચાક્ષુષ્પતિ વિદ્યાની પુસ્તક નારેશ્વરમાં મળતું નથી પણ એ છપાવવાનું છે થોડાક વખતમાં આપને મળતું થઈ જશે અને હેમલતાબેન ભટ્ટ ફોન નંબર એમનો છે 265-75-146 થોડાક વખતમાં આપને મળતું થઈ જશે છતાંય જેને ઉતાવળ હોય એ આ એમના ટેલિફોન નંબર લખાવો 265-75-146 એમનો સંપર્ક કરે તો એ મળી જશે પણ થોડાક વખતમાં નારેશ્વરમાં પણ એ મળતી થશે સમય થયો ઇન્દુભાઈને કંઈ કહેવું છે
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ વન્ય શ્રી નોની પે જાહેર કરી કે સીડી વિપુલભાઈની 12 માવા તૈયાર છે એની કિંમત ફક્ત 50 રૂપિયા રાખવા આવે છે 200 રૂપિયાની જે સીડી છે પૂજ્ય શ્રી અશ્વિનભાઈ પ્રવચન થયા 7 દિવસ એની જે ડીવીડી બનવાની છે એની કિંમત 200 રૂપિયા રાખવામાં આવી છે જે ભાઈઓ આ 2 દિવસમાં નોંધાવશે એટલી ડીવીડી બનાવવાની છે એટલે જે બહેનોને જરૂર હોય એ મહેરબાની કરી અને બહાર કાઉન્ટર મૂકવામાં આવશે કાલે ત્યાં પૈસા પણ ભરી દે અને નામ પણ નોંધાવી દે તમને સીડી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ
એક વિનંતી ગઈકાલે કરી હતી એક આજે ફરીથી પૂજ્ય પ્રેમોદૂતજીના દર્શન કરવા ઉપર ન વધારે એ બહાર નીકળીને પોતાની ગાડી પાસે ઊભા રહેશે ત્યાં બધા એમના દર્શન કરી શકે મહેરબાની કરીને ત્યાં જવા વિનંતી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ એક મિનિટ